મારા પ્રજ્ઞાચક્ષુ સ્નેહીજનો, નગેન્દ્ર વિજય કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું આપનો સદાયનો શુભચિંતક નગેન્દ્ર વિજય આપને ફરી સંબોધન કરી રહ્યો છું. અગાઉ જ્યારે આપ સર્વે માટે સફારીની પ્રથમ શ્રાવ્ય આવૃત્તિ લોન્ચ કરી ત્યારે મેં વિનમ્ર ભાવે જણાવેલું કે ચેરિટેબલ ટ્રસ્ટ મારું એકલાનું અભિયાન નથી, મારું એટલું ગજુ પણ નથી. મને સમાન વિચારસરણીના સંસ્કારી મિત્રોનો સહયોગ સાંપડ્યો છે. લલિત ખંભાયતા, કેવલ ઉમરેઠિયા, અપૂર્વ ભટ્ટ, અતુલ ટાંક, પાર્થ મિસ્ત્રી તથા સ્વયં મેનેજિંગ ટ્રસ્ટી અશ્વિનભાઈ અનમ મારી સાથે જોડાયા છે અને તે સૌનો હું આભારી છું. સફારીની પ્રથમ શ્રાવ્ય આવૃત્તિને સુંદર પ્રતિભાવ મળ્યો અને ત્યારે અમને સૌને મહેનત ફળ્યાનું લાગ્યું, પ્રસન્નતાનો અનુભવ માણ્યો. એક વાત જણાવવા માગું છું, આપે ફક્ત શ્રોતા બની રહેવાની જરૂર નથી, આપના પણ જે સૂચનો મંતવ્યો હોય તેની ઓડિયો ક્લિપ 9974495-7217 એ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. આ નંબર એ જ છે કે જેના દ્વારા અમે આપ સૌ સ્નેહીજનોને સફારીની શ્રાવ્ય આવૃત્તિ પહોંચાડી રહ્યા છીએ. ખાતરી રાખશો કે અમે સૌ આપના સાથીઓ છીએ, આપના જીવનના ભાગરૂપ બનવામાં તત્પર છીએ. ઈચ્છા તો એવી છે કે આપને સફારીની શ્રાવ્ય આવૃત્તિ ઉપરાંત ઘણું બધું આપીએ. આ દિશામાં પ્રયત્નો કરતા રહીશું, મળતા રહીશું. આ મનોરથ વ્યક્ત કરીને વિરમું છું. નગેન્દ્ર વિજય તરફથી આપ સૌને અનેક શુભેચ્છાઓ.
હવે જાણો જે કદાચ જાણતા નહોતા. વર્તમાનને ભવિષ્યની પેઢી માટે ભૂતકાળ તરીકે સીલબંધ જાળવી રાખતી સંદૂક, ટાઈમ કેપ્સ્યુલ. સૂર્યમાળાના ત્રીજા નંબરના ગ્રહ તરીકે પૃથ્વીની કુંડળી સ્વગૃહી શુભગ્રહો થકી બળવાન છે. સૂર્યથી તેનું અંતર ઇષ્ટતમ કરતા ઓછું નથી, સપ્રમાણ છે. એટલે જીવસૃષ્ટિનું પારણું બંધાવવા માટે જરૂર એવું પાણી એટલે કે H2O તેના પર પ્રવાહી સ્વરૂપે છે. વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ મુજબ એમ કહેવાય કે પૃથ્વી ગોલ્ડી લોક્સ ઝોનમાં અથવા તો હેબિટેબલ ઝોનમાં છે. અંતરિક્ષમાં યોગ્ય સ્થાને હોવાને લીધે તે જીવન વડે ધબકે છે. આ સરનામું બીજી રીતે માફક સરનું પિનકોડનું નથી, કેમ કે ઘણીવાર સૂર્ય તરફ ખેંચાયા આવતા કેટલાક લઘુ ગ્રહો પૃથ્વીની ભ્રમણ કક્ષાને કાપે છે અને જો પૃથ્વી પર ટીચાય તો સારી એવી હદે પૃથ્વીનું સજીવ સૃષ્ટિનું પત્તું કાપી શકે છે. ભૂતકાળમાં પ્રસંગોપાત એવું બનતું આવ્યું છે. આજકાલ તે જોખમ વધુ જણાય છે, કેમ કે એક પછી એક લઘુ ગ્રહની સવારી પૃથ્વી તરફ આવ્યા કરે છે. નિશાન ચૂક થાય તે રાહત અનુભવવા જેવી વાત નથી. હમણાં સુધી જે ન બન્યું એ જતે દહાડે બની શકે છે, જેમ કે 6.5 કરોડ વર્ષ પહેલા બન્યું. લઘુ ગ્રહની પછડાટે તબાહી મચાવી દીધી અને ડાયનોસોરનો ખાતમો કરવા ઉપરાંત પર્યાવરણને ખેદાન મેદાન કરી નાખ્યું. માનવજાત અગમચેતી તરીકે શી કાર્યવાહી કરી રહી છે? લઘુ ગ્રહને અધવચ્ચે રોકી પાડવાની દિશામાં તો જાણે કશી જ નહીં. વિશેષજ્ઞોનો અમુક વર્ગ જુદી જ દિશામાં પ્રવૃત્ત છે. એક કામિકાઝી લઘુગ્રહે તાંડવ મચાવ્યાની આગોતરી ધારણા કરી તેઓ વર્તમાન માનવજાતનો પરિચય આપતી વિગતો વાળી ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દાટી રહ્યા છે. સીલબંધ ટાઈમ કેપ્સ્યુલમાં એટલે કે સંદૂકમાં મહત્વના દસ્તાવેજો, વર્તમાન યુગને ઓળખાવી દેતા ચિહ્નો તથા ચિત્રો, ભાષાઓ, વોયેજર 1 કે તેના જેવા બીજા અંતરિક્ષયાનનું મોડલ, જીવન રક્ષક દવાઓની ફોર્મ્યુલા વગેરેનો સમાવેશ કર્યો છે. અનુમાન કરો કે એકાદ ઝાઝરમાન લઘુગ્રહના પ્રહારને પૃથ્વીના મોટાભાગની માનવ વસ્તી ડાયનાસોરના માર્ગે સીધાવે છે અને બહુ થોડા મનુષ્યો નવી પેઢી સર્જવા જીવંત રહે છે. દસકાઓ કે સદીઓ બાદની પેઢીને ખબર શી રીતે પડે કે તેના પૂર્વજોએ શી સિદ્ધિ મેળવી અને કેવા સંજોગો વચ્ચે જીવ્યા? ભૂગર્ભમાંથી ટાઈમ કેપ્સ્યુલને બહાર કાઢી એ પ્રશ્નનો જવાબ તેઓ મેળવી શકે છે. ઈસવીસન 1 ગ્રીગેરિયન કેલેન્ડરના પ્રથમ વર્ષનો આરંભ થયો ત્યારે ઈસવીસન 2019 વર્ષને એ સમયની માનવજાત બહુ દૂરનું ભવિષ્ય ગણતી, કેમ કે તે ઈસવીસન 1 વર્ષ તેના માટે વર્તમાન હતું. ભવિષ્યનું જગત ક્રમશઃ બદલાયા પછી કેવું હોય તેનો સહેજ પણ અંદાજ તેને ન હતો. જિજ્ઞાસુ વિદ્વાનો ફક્ત ભૂતકાળના એટલે કે ઈસવીસન પહેલાના જગત વિશે ઐતિહાસિક વિગતો એકઠી કરી ભોજપત્રના ગ્રંથોમાં લખતા હતા અને 2000 વર્ષ પછી આજે ઈસવીસન 1 વર્ષ હવે આપણા માટે દૂરનો ભૂતકાળ છે અને ઈસવીસન 2019 વર્ષ હાજરા હજુર વર્તમાન છે. હવે આપણે ભૂતકાળના જગતનો ખ્યાલ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આ કામ સંશોધકોનું છે, પણ ભલભલા સંશોધકોને એમાં તકલીફ જણાય છે. પુષ્કળ મથવા છતાં પુરાતન રેકોર્ડ પૂરેપૂરો મળતો નથી, કેમ કે ઘણી ખરી માહિતીઓ તો સચવાયેલી નથી. દાખલા તરીકે પ્રાચીન રોમનું પોમ્પેઈ નગર કેવું હતું? વેસુવિયસ જ્વાળામુખીનો લાવા તેના પર ફરી પડ્યો એટલે તે નગરના બધા ગ્રંથો બળી અને ભસ્મ થયા, અને સંશોધકોએ આજે ફક્ત અશ્મિભૂત મૃતદેહો તપાસી શક્ય એટલું જાણવાનું રહ્યું. મધ્ય અમેરિકાની મય સંસ્કૃતિ કેમ નાશ પામી? એટલાન્ટિક નામના 8 ખંડનું અસ્તિત્વ ખરેખર હતું? દુનિયાની 7 પૈકી 6 પ્રાચીન અજાયબીઓ કેવા સંજોગોમાં ખતમ થઈ? શૂન્યની ભારતીય શોધ બીજા દેશોમાં શી રીતે પહોંચી? ઇજિપ્તમાં પિરામિડો બનાવવા પાછળનો હેતુ શો હતો? વાઇકિંગ સાગર ખેડુ લીફ એરિસને શું કોલંબસની પહેલા અમેરિકા ખંડ શોધી કાઢ્યો હતો? આ દરેક પ્રશ્નનો નક્કર જવાબ મેળવવામાં આજે સંશોધકોને ફાંફા પડે છે, કેમ કે માહિતી જ ક્યાંય હાથ લાગતી નથી. મોહેન્જો ડેરોની જેમ ક્યારેક આકસ્મિક રીતે ભૂતકાળના ખંડિયરો દટાયેલા મળી આવે ત્યારે જાણ થાય કે ભૂતકાળમાં જગતે સિંધુ જેવી ભવ્ય સંસ્કૃતિ દીઠી. બાકી તો હાર્ડ ડિસ્ક, મેગ્નેટિક ટેપ, વિડીયો ડિસ્ક, પેનડ્રાઈવ વગેરેમાં અઢળક ડેટા અંકિત થતો રહે છે. સમસ્યા એટલી છે કે તે ડેટાને ભાવિ પ્રજા માટે સંગ્રહવો ક્યાં? ધરતીકંપ, જ્વાળામુખીના વિસ્ફોટો, ઘોડાપૂર, સમુદ્રી જુવાળ વગેરે કુદરતી આફતો વચ્ચે માહિતી સંગ્રહ જેમનો તેમ અકબંધ રહેવો જોઈએ. અણુયુદ્ધ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોનનું ગાબડું, અવકાશી લઘુગ્રહનો પ્રહાર વગેરેને પણ ધ્યાનમાં લો તો સંભવિત આફતો કેટલી બધી છે. આગામી 2000 વર્ષ દરમિયાન શું થાય તે કહેવાય નહીં, એટલે માહિતી સંગ્રહ રાખવા માટે પસંદ કરેલું સ્થળ અત્યંત સુરક્ષિત હોવું જોઈએ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકાની સરકારે દેશને લગતી વિગતોનો ખજાનો જમીનમાં દાટવાનું નક્કી કર્યું. હિટલરની નાઝી હકુમત ત્યારે અણુબોમ્બ બનાવવાના પ્રયાસો કરતી હતી. અમેરિકન પ્રજાનું અસ્તિત્વ કદાચ જોખમમાં પડે એમ ધારી સરકારે દેશનો ટૂંકો ઇતિહાસ લખાવ્યો, રાજ્ય બંધારણ સહિતના દસ્તાવેજો એકઠા કર્યા, દુર્લભ કલાકૃતિઓ તથા ચિત્રો મેળવ્યા અને તે બધું ટાઈમ કેપ્સ્યુલ તરીકે ઓળખાતી સંદૂકમાં એટલે કે ધાતુના નળાકારમાં ભરી તેને જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરની નીચે જમીનમાં 50 ફૂટ ઊંડે દફન કરી દીધી. માનો કે અમેરિકન પ્રજાનું અસ્તિત્વ ટકી રહે તો પણ એ સંદૂક ઈસવીસન 6939 પહેલા બહાર કાઢવાની ન હતી. ટાઈમ કેપ્સ્યુલ માટે સરકારે ઓગ્લેથોપ કોલેજના મકાન હેઠળ ખોદકામ કરાવ્યું હતું. આજે તે કોલેજની મુલાકાત લો તો દિવાલમાં ચડેલી તકતી પર સૂચના વાંચવા મળે કે ઈસવીસન 6939 અહીં ખોદકામ કરજો. આ જબરદસ્ત કેપ્સ્યુલ અમેરિકન સરકારે 1940 દાટી ત્યારે કોમ્પ્યુટર હજુ શોધાયું ન હતું. વિડીયો, સેટેલાઇટ લેઝર, ડોલ્બી સાઉન્ડ, કેલ્ક્યુલેટર, ફેક્સ, ઓપ્ટિકલ ફાઇબર, ઇન્ટરનેટ, 3D ફિલ્મો, મોબાઇલ ફોન, મેગ્નેટિક ટ્રેન, ગાઇડેડ મિસાઇલ, અણુ સબમરીન, પેસેન્જર જેટ વિમાનો, એનિમેશન, વિડિયો ગેમ્સ, રિમોટ કંટ્રોલ, રંગીન ટીવી, ક્રેડિટ કાર્ડ વગેરે સાધનો અને સગવડો વગરનો એ યુગ હતો. આથી શોધખોળો જેમ થતી રહી તેમ અમેરિકનો તેમના અંગેની જાણકારી આપતી બીજી ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં દાટતા ગયા. 1964માં ન્યુયોર્ક ખાતે બહુ મોટી કેપ્સ્યુલ તેમને જમીનમાં સેંકડો ફીટ નીચે ઉતારી. ઇતિહાસકારોએ 1966માં તો કેલિફોર્નિયા રાજ્યની 10,000 ફીટ લાંબી કુદરતી ગુફાને જ ટાઈમ કેપ્સ્યુલ ગણી. તેમાં માહિતીનો ભરપૂર ખજાનો સીલબંધ નળાકારો તરીકે ખડક્યો અને પછી ગુફાના મુખને સીલ કરી દીધું. બહારની પથરિયા તકતી પર સૂચના કોતરી કે ઈસવીસન 1866માં ગુફાનો દરવાજો તોડજો. એ પછી તો સામાન્ય અમેરિકનો પણ તેમની કૌટુંબિક તવારીખ વર્ણવતી ટાઈમ તરીકેના ડબ્બા જમીનમાં ભંડારવા લાગ્યા. ઇન્દિરા ગાંધીની સરકારે પણ દિલ્હીના લાલ કિલ્લા ખાતે 15 ઓગસ્ટ 1973ના રોજ 125 કિલોગ્રામ વજનની ટાઈમ કેપ્સ્યુલ 32 ફીટ નીચે દાટી હતી. ભારતના ઐતિહાસિક બનાવો વર્ણવતું 10,000 શબ્દોનું લખાણ તેમાં હતું. ₹10 અને 50 પૈસાના સિક્કા, વિજયંત રણગાડીનું મોડલ, ભાખરા બંધનો ફોટો, મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ જેવા આગેવાનોની તસવીરો, ભારતના રાજ્ય બંધારણની માઇક્રોફિલ્મ વગેરે ઘણું બધું તેમાં હતું. દિલ્હીની નેશનલ ફિઝિક્સ લેબોરેટરીએ બનાવેલી તે કેપ્સ્યુલમાં હવા નામ માત્રની હતી. નરિયો શૂન્યાવકાશ હતો, જેથી ભેજ અને ફૂગના કારણે સામગ્રીઓ કોહવાય નહીં. આ કેપ્સ્યુલ હવે લાલ કિલ્લાના ભૂગર્ભમાં નથી. ઐતિહાસિક માહિતી ખોટી છે એમ કહી નવી સરકારે તેને ડિસેમ્બર 8, 1977ના રોજ પાછી બહાર કાઢી લીધી. પરંતુ મે 27, 1972ના રોજ પંડિત નહેરુની શાંતિવન નામની સમાધિ નજીક દાટવામાં આવેલી કેપ્સ્યુલ હજી સલામત છે. ભાવિ પેઢીને ભારતની લાંબી તવારીખ અંગે જાણ આપતી બીજી ટાઈમ કેપ્સ્યુલ દિલ્હીમાં જ બિરલા હાઉસની નીચે જાન્યુઆરી 30, 1973ના રોજ દાટવામાં આવ્યા પછી તે પણ હજુ ત્યાં જ સચવાયેલી પડી છે. લગભગ 1,000 વર્ષ સુધી તે સલામત રહેવાની. લઘુગ્રહનો સંભવિત પ્રહાર, ગ્લોબલ વોર્મિંગ, અવકાશી ગેમા રે બસ્ટ વગેરે ખતરાઓને જોતા બહુ દૂરના ભવિષ્ય સુધી અકબંધ જળવાયેલી રહે તેવી ટાઈમ કેપ્સ્યુલ બનાવવાની આવશ્યકતા જાગી છે. 2 દશકા થયે ધૂળ ખાતો મહત્વાકાંક્ષી પ્લાન 50,000 વર્ષ પછીના લોકો માટે અઢળક માહિતી ધરાવતી ટાઈમ કેપ્સ્યુલને ઉપગ્રહ તરીકે અંતરિક્ષમાં ચડાવવાનો છે. ઉપગ્રહ એટલા માટે કે 50,000 વર્ષ દરમિયાન પૃથ્વી પર શી કુદરતી ઉથલપાથલો મચે તે કહેવાય નહીં. ઉપગ્રહ 1,800 કિલોમીટર ઊંચેની ભ્રમણકક્ષામાં ગોઠવાય એટલે સાયન્ટિફિક ગણતરી મુજબ ઈસવીસન 52,000ની આસપાસ તેનું પૃથ્વી પર માઇલરની પેરાશૂટ થકી હળવું અવતરણ થવું રહ્યું. અલબત્ત શક્ય છે ત્યારે અવકાશી ટાઈમ કેપ્સ્યુલની ડિલિવરી લેવા માનવજાતનું અસ્તિત્વ હોય જ નહીં.
એક વખત એવું બન્યું, ઓપરેશન પોલો. લોહ પુરુષ સરદાર પટેલના ભારતે જ્યારે હૈદરાબાદના બગાવતી નિઝામ સામે સશસ્ત્ર સંગ્રામ ખેલાયો 1947માં આઝાદી વખતે, બધા દેશી રાજ્યો રજવાડાઓ વહેલા મોડા બાકીના ભારતમાં વિલીન થયા, પણ સ્વૈરબિહારી નિઝામે તેમના હૈદરાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો હઠાગ્રહ પકડી રાખ્યો. આશરે 30,000 સૈનિકોના લશ્કર, 35,000ની પોલીસ ફોજ, 8,000 બિનફોજી વફાદાર શસ્ત્રધારીઓ અને જેહાદી મિજાજના 20,000 રજાકારો પર તેઓ મુસ્તાક હતા. દાઝ્યા પછી તેમને ડાપણ આવ્યું કે તે બધું સૈન્ય બળ સરદાર પટેલના લોખંડી મનોબળ સામે વ્યર્થ હતું. નવી દિલ્હીમાં અત્યંત પેચીદી સમસ્યા અંગે નિર્ણય લેવા માટે પ્રધાનમંડળની અર્જન્ટ બેઠક મળી હતી. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અધ્યક્ષ સ્થાને બિરાજ્યા હતા. નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ, સંરક્ષણ ખાતાના મંત્રી બલદેવસિંહ, કમાન્ડર ઇન ચીફનો હોદ્દો ધરાવતા લેફ્ટનન્ટ જનરલ ફ્રાન્સિસ બુચર, હવાઈ દળના સેનાપતિ એર માર્શલ થોમસ એલમહર્સ, ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ મહારાજ રાજેન્દ્રસિંહ અને કેબિનેટના બીજા પ્રધાનો મીટિંગમાં હાજર રહ્યા હતા. ભારત માટે ઐતિહાસિક સાબિત થનાર તે દિવસ સપ્ટેમ્બર 12, 1948 હતો. ચર્ચાનો મુદ્દો ગંભીર હતો, માટે શરૂઆતમાં હળવા સાદે અને સંયમપૂર્વક મંતવ્યો રજૂ કરાયા પછી તીવ્ર મતભેદો જાગ્યા. એક તરફ સરદાર પટેલ, લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી, કેબિનેટ મંત્રી ગોપાલ સ્વામી આયંગર વગેરે હતા. બીજી તરફ એર માર્શલ એલમ હર્સ્ટ અને કમાન્ડર ઇન ચીફ ફ્રાન્સિસ રોય બુચર હતા. અને કમાન્ડર ઇન ચીફ ફ્રાન્સિસ રોય બુચર તેમની સામે દલીલોનો મારો ચલાવતા હતા. સ્વાધીનતા દિવસ જો ખરેખર ઓક્ટોબર 15, 1947 હોય તો પછી ભારતને આઝાદી 13 મહિના અગાઉ મળી ચૂકી ગણાય. છતાં લશ્કરની ત્રણેય પાંખોના વડા હજુ પણ 3 અંગ્રેજ હતા. ત્રિમૂર્તિ ભેગો ચોથો ખલનાયક કમાન્ડર ઇન ચીફ ફ્રાન્સિસ રોય બુચર, જેણે મીટિંગના અંતે પ્રધાનમંડળનો નિર્ણય સાંભળ્યા બાદ ચીમકી આપી, મેં રજૂ કરેલા મંતવ્યો તમને સ્વીકાર્ય ન હોય અને મારી સલાહ પણ મંજૂર ન હોય તો પછી હું કમાન્ડર ઇન ચીફના હોદ્દા પર ચાલુ રહી શકું તેમ નથી, મારે રાજીનામું આપવું જોઈએ. પંડિત નહેરુ ઢીલા પડી ગયા. ગોરાસર સેનાપતિને મનાવે તે પહેલા સરદાર પટેલે તક ઝડપી મામલો પોતાના હાથમાં લઈ લીધો. જનરલ બુચર, તમે રાજીનામું આપી શકો છો. હું તમને એટલું જણાવું કે તમારી અનિચ્છા હોવા છતાં આવતીકાલે અમે કાર્યવાહી શરૂ કરીએ છીએ. સરદારે ત્યાર પછી સંરક્ષણ મંત્રી બલદેવસિંહ તરફ ફરી અને સૂચના આપી. મીટિંગમાં નક્કી થયા મુજબ ખુશ્કી દળ કાલે સવારે હૈદરાબાદ તરફ કૂચ શરૂ કરશે. ગોરો સરસેનાપતિ ધુઆંપુઆ થતો રૂમની બહાર નીકળી ગયો. પંડિત નહેરુના ચહેરા પર નારાજગીના ભાવ ઉપસ્યા, કારણ કે સરદાર પટેલે તેમને બાયપાસ કર્યા હતા. લેફ્ટનન્ટ જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી એ વાતે રાજી થયા કે ટાટા પાણીએ ખસ ગઈ. કમાન્ડર ઇન ચીફનું પદ હજી એક બ્રિટિશ અફસર ભોગવ્યા કરે તે આમે સ્વતંત્ર ભારતને છાજે નહીં. વિવરણ આગળ ચલાવતા પહેલા ફ્લેશબેક તરીકે નોંધવા જેવો પ્રસંગ સ્વતંત્ર ભારતનો ભૂમિદળનો પ્રથમ સેનાપતિ જનરલ રોબ લોકહાર્ટ હતો. ડિસેમ્બર 1947 તેનો કાર્યકાળ પૂરો થવા આવ્યો ત્યારે તેના અનુગામીની પસંદગી અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નહેરુએ રાજકીય આગેવાનો સાથે મીટિંગ યોજી, જેમાં કેટલાક ભારતીય આર્મી ઓફિસર્સે પણ ભાગ લીધો. નહેરુએ પોતાનું મંતવ્ય દર્શાવ્યું, મને લાગે છે કે આપણે બ્રિટિશ ઓફિસરને જ સેનાપતિ પદે નિમવો જોઈએ, કેમ કે કાર્યભાર સંભાળવા માટે આપણા એકેય ઓફિસરને પૂરતો અનુભવ નથી. એક ભારતીય ઓફિસરે તરત જ ઊભા થઈ અને પ્રસ્તાવ મૂક્યો, આ દેશનું શાસનતંત્ર ચલાવવાનો પણ આપણને જરાય અનુભવ નથી, એટલે મારું સૂચન છે કે આપણે કોઈ બ્રિટિશને જ ભારતનો વડોપ્રધાન બનાવીએ. મીટિંગમાં સોંપો પડ્યો. નહેરુએ ઓફિસરને પૂછ્યું, તમે સેનાપતિ બનવા તૈયાર છો? નહીં, સૌથી લાયક વ્યક્તિ લેફ્ટનન્ટ જનરલ કરિયપ્પા છે. નહેરુએ તે સૂચન ઠેબે ચડાવી દીધું અને અંગ્રેજ જનરલ ફ્રાન્સિસ રોય બુચરને નિમ્યો. ફ્રાન્સિસ બુચર અને સરદાર પટેલ વચ્ચે સપ્ટેમ્બર 12, 1948 મીટિંગમાં ચકમક જેના લીધે જરી તે મામલો આખરે શો હતો. સૌ જાણે છે તેમ સ્વતંત્રતા મળ્યાના થોડા મહિનામાં કુલ 532 પૈકી 529 દેશી રાજ્યો ભારત સાથે ભળી ગયા હતા. ફક્ત 3 રાજ્યો બાકી હતા. પહેલું રાજ્ય તે ડોગરા મહારાજા હરિસિંહનું જમ્મુ અને કાશ્મીર, જેનું ક્ષેત્રફળ 2,18,880 ચોરસ કિલોમીટરનું હતું તથા વસ્તી 40,21,600 હતી. ટૂંકી દ્રષ્ટિવાળા હરિસિંહ પોતાના રાજ્યને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. પાકિસ્તાને ઓક્ટોબર 24, 1947 દિવસે આક્રમણ કર્યું એટલે તેમના હવાઈ કિલ્લા ભાંગી પડ્યા અને 3 દિવસ પછી તેમણે ભારત સાથેના જોડાણનો દસ્તાવેજ લખી આપ્યો. બીજું રાજ્ય નવાબ મોહબ્બત ખાન રસૂલ ખાનનું જૂનાગઢ હતું. માંગરોળ સહિત એ રાજ્યનું ક્ષેત્રફળ 8,640 ચોરસ કિલોમીટર, જ્યારે વસ્તી 6,70,720 જેટલી હતી. આ શેખ ચલ્લી નવાબે પાકિસ્તાન સાથે જૂનાગઢનું રાજકીય જોડાણ કર્યું ત્યારે એ નિર્ણય સામે પ્રજાનો આક્રોશ જાગ્યો. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચળભળ પણ જાગી. છેવટે ફેબ્રુઆરી 20, 1948 રોજ કુલ 411 મતદાન કેન્દ્રો સ્થાપી જનમત લેવામાં આવ્યો. કુલ મળી 1,90,870 મતદારો પૈકી 190,779 લોકોએ ભારતની તરફેણમાં મત આપ્યા. ભારતમાં જૂનાગઢ રાજ્યનું વિલીનીકરણ કરવું એ તેમની માંગણી હતી. પાકિસ્તાનની તરફેણમાં ફક્ત 91 મતો પડ્યા એટલે જૂનાગઢનો પ્રશ્ન સુખરૂપ પતી ગયો. નિઝામ ઉલ મુલ્કનું એટલે કે નવાબ મીર ઉસ્માન અલી ખાનનું હૈદરાબાદ ત્રીજું રાજ્ય હતું. બધા દેશી રાજ્યોમાં કદની દ્રષ્ટિએ જમ્મુ અને કાશ્મીર પછી તરત હૈદરાબાદનો નંબર આવે, કેમ કે બંનેના ક્ષેત્રફળો વચ્ચે 6,500 ચોરસ કિલોમીટર જેટલો તફાવત હતો. હૈદરાબાદનો ભૌગોલિક વિસ્તાર 2,12,380 ચોરસ કિલોમીટરનો હતો. રાજ્યની જનસંખ્યા 1,62,00,000 હતી. હૈદરાબાદનું ભૌગોલિક સ્થાન દક્ષિણ ભારતની વચ્ચોવચ્ચ હોવા છતાં નિઝામે વિલીનીકરણ માટેની તૈયારી ન દેખાડી. વલ્લભભાઈ પટેલે તેમને બદલાયેલા સંજોગો વિશે પોતાની નરમ છતાં મક્કમ શૈલીમાં માહિતગાર કર્યા અને નરી વાસ્તવિકતા સ્વીકારી લેવા જણાવ્યું. પરંતુ સત્તાના લોભી અને પૈસાના લાલચુ નિઝામ હરગીઝ ન માન્યા. આપણે ત્યાંના સરેરાશ મહારાજા અને રાજા માટે એટલું કબૂલવું પડે કે ભારત નામનો સંગઠિત દેશ રચવા તેમણે પોતાના રાજ્યનો કે રજવાડાનો ભોગ આપવાનું કાયદેસર રીતે જરૂરી ન હતું. આ જાયદાદ તેમને પૂર્વજો દ્વારા વારસામાં મળી હતી, જેના પર તેમનો પૂરતો અધિકાર હતો. પરંતુ હૈદરાબાદના નિઝામને એવું સર્ટિફિકેટ આપી શકાય નહીં, કારણ કે તેઓ મૂળ ભારતના ન હતા, મોગલ પણ ન હતા. નિઝામના પૂર્વજોનું વતન તુર્કી હતું, જ્યાં તેમનો એક પૂર્વજ 17મી સદીમાં ભારત આવ્યો હતો અને બાદશાહ ઔરંગઝેબના લશ્કરનો સરદાર બન્યો. આ ફૌજી સરદારના પુત્ર મીર કમરુદ્દીનને 1713માં ડેકન એટલે કે દખણનો સૂબો નિમવામાં આવ્યો. મુગલો વતી તેમણે હૈદરાબાદ પ્રદેશની આસપાસના પ્રદેશોનો વહીવટ ચલાવવાનો હતો. આ તરફ ફેબ્રુઆરી 20, 1707ના રોજ ઔરંગઝેબનું મૃત્યુ થયા પછી મુગલ સામ્રાજ્ય કમજોર પડવા માંડ્યું હતું. માત્ર 12 વર્ષમાં એક પછી એક કરી અને 7 મોગલ બાદશાહો ખટપટ અને ખૂના મરકી ચલાવી દિલ્હીની ગાદી પર આવ્યા. કોઈને પોતાનો અધિકાર જમાવવાનો પૂરો મોકો ના મળ્યો. 1719માં તો સત્તા માટે એવો રક્તપાત થયો કે ઉપરાઉપરી 4 લોકો ગાદી પર બિરાજ્યા. આ સંજોગો વચ્ચે મીર કમરુદ્દીનને મહત્વાકાંક્ષાઓની પાંખો ફૂટી અને 1724માં તેણે દિલ્હીની શેસરમ છોડી હૈદરાબાદને પોતાનું અંગત સામ્રાજ્ય જાહેર કર્યું. હૈદરાબાદનો તે પ્રથમ નિઝામ ઉલ મુલ્ક એટલે કે સમગ્ર મુલ્કનો અવ્વલ વહીવટકર્તા બન્યો. સામ્રાજ્ય ત્યારે 2,60,000 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું હતું, જેને અકબંધ ટકાવવું એ સહેલી વાત ન હતી. નિઝામ કમરુદ્દીન અને તેના વારસદારો જો કે રાજરમતના કુશળ ખેલાડીઓ પુરવાર થયા. ક્યારેક અંગ્રેજો સાથે તો ક્યારેક ફ્રેન્ચો સાથે હાથ મિલાવી હૈદરાબાદ પર તેમણે પોતાનું વર્ચસ્વ જાળવ્યું. એક હકીકત ખાસ ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 3, 1760ના દિવસે સદાશિવરાવના અને વિશ્વાસરાવના કસાયેલા મરાઠા લશ્કરે મીર અસફ ઉદ્દોલાના નિઝામી સૈન્યને ઉદગીર ખાતેના યુદ્ધમાં શિકસ્ત આપી હૈદરાબાદ રાજ્ય જીતી લીધું. વિજય શાશ્વત નીવડ્યો હોત તો નિઝામના અસફ જાહી વંશનું અસ્તિત્વ રહેત નહીં. વિશેષ ઉલ્લેખનીય બાબત એ કે ફક્ત 4 મહિના પછી જુલાઈ 3, 1760ના દિવસે મોગલ બાદશાહ શાહ આલમી બીજાના દિલ્હીને મરાઠાઓએ પણ જીતી લીધું. આશરે 70% ભારત મરાઠાઓના શાસન હેઠળ આવ્યું. દુર્ભાગ્યે બીજા વર્ષે બનવાકાળ થયું એવું કે અફઘાન હુમલાખોર અહમદ શાહ અબ્દાલી ભારત પર ચડી આવ્યો. કચાશભરી રણનીતિના લીધે મરાઠાઓ તેમની સામે હાર્યા. જીત મેળવ્યા પછી અબ્દાલી તો જતો રહ્યો, પણ મરાઠાઓની પડતી દશાનો લાભ ખાટી અંગ્રેજોએ દક્ષિણ ભારતમાં પોતાની વગ સ્થાપી દીધી. નિઝામે તેમને પુષ્કળ ખજાનો ભેટ ધરી પોતાના મિત્ર અને રક્ષક બનાવ્યા. હૈદરાબાદમાં અસફ જાહી વંશ આગળ ચાલ્યો. આ સિલસિલાના 187 વર્ષે મીર ઉસ્માન અલી ઓગસ્ટ 29, 1911ના દિવસે હૈદરાબાદના 7મા નિઝામ બન્યા. બ્રિટિશ રાજની ત્યારે બોલબાલા હતી. રાજ્યનું અલગ બજેટ, અલગ સિક્કા અને ચલણી નોટો, અલગ રેલવે તંત્ર તેમજ અલગ સૈન્ય ધરાવતા હૈદરાબાદ પર અંગ્રેજોની નજર બગડે તે સમજી શકાય તેવી વાત હતી. સૌથી વધુ સમજણ હોય તો શિયાળ જેવા લુચ્ચા અને લોંકડી જેવા ચાલાક નિઝામને, એટલે પોતાનું રાજપાટ લૂંટાતું રોકવા તેઓ અંગ્રેજોના પાલતુ ગલુડિયાની માફક વર્ત્યા. 3 વર્ષ બાદ વિશ્વવિગ્રહ શરૂ થયો કે તરત નિઝામ અલી ઉસ્માન અલીએ પોતાની ડેકન હોર્સ નામની બટાલિયનને બ્રિટન વતી ઇજિપ્તના મોરચે લડવા મોકલી. ₹1.25 કરોડના ખર્ચે તોપગોળાનો બારૂદ તૈયાર કરાવી આપ્યો. બ્રિટનના અશ્વારોહી સૈનિકો માટે 1000 ઘોડા ભેટ ધર્યા અને યુદ્ધની કટોકટીના લીધે દિલ્હીમાં અંગ્રેજ વાઇસરોય ચેલમ્સફોર્ડની સરકાર પાસે નાણાં ખૂટી પડ્યા ત્યારે નિઝામે તેને ₹2.5 કરોડ ઉછીના આપ્યા. આ વફાદારીની કદર રૂપે અંગ્રેજોએ તરહ તરહના ખિતાબો વડે નિઝામને નવાઝ્યા. હિન્દુસ્તાનના બીજા રાજા મહારાજાઓ કરતા પોતે ચડિયાતા હોવાનું માનતા, વળી અંગ્રેજોના ખંડિયા ન હોવા બદલ ગર્વ અનુભવતા નિઝામને વળી પોતાની ખાનદાની ઓળખ શબ્દો લખ્યા વગર પણ ચાલતું ન હતું. છેવટે સમય એવો આવ્યો કે જ્યારે નિઝામને પત્ર લખનારે આમ સંબોધન કરવું પડતું. હિઝ એક્ઝલ્ટેડ હાઈનેસ લેફ્ટનન્ટ જનરલ અસફ ઉલ મુઝફ્ફર ઉલ મુલ્ક વલ મલિક નિઝામુદ્દોલા નવાબ સર મીર ઓસમાન અલી ખાન બહાદુર ફતે જંગ ફેથફુલ અલી ઓફ બ્રિટિશ ગવર્મેન્ટ GCSI GCBE નિઝામ ઓફ હૈદરાબાદ. બીજા વિશ્વયુદ્ધ પછી આપણે ત્યાં બ્રિટિશ સામ્રાજ્યના વાવટા સંકેલાય તેવા ચિહ્નો જણાવવા માંડ્યા ત્યારે નિઝામ ઉસ્માન અલીનો જીવ અધ્ધર થયો. બ્રિટન જો વિદાય લેવાનું નક્કી કરે તો તેમણે વાડ વગરના વેલાની દશામાં મુકાવવું પડે. આસફ જહા તરીકે ઓળખાતા તુર્કોમાન વંશનું હૈદરાબાદી સામ્રાજ્ય ટકાવવા તેમણે એ પછી કોનો આધાર લેવો? સામ્રાજ્ય પોતાના જોરે તો ટકે નહીં, કારણ કે તેને જનશક્તિનું પીઠબળ ન હતું. હૈદરાબાદની વસ્તીમાં હિન્દુ પ્રજાજનો 85% હતા. 225 વર્ષ પહેલા મીર કમરુદ્દીન મોગલોનો નોકરિયાત સૂબો મટીને હિન્દુ બહુમતીનો નિઝામ થયો તે માત્ર આકસ્મિક ઘટના હતી, નસીબનો ખેલ હતો, જેના કારણે છેક ઉસ્માન અલી સુધી કુલ 10 નિઝામો ખાટી ગયા હતા. પરંતુ ભીંડાઓ માટે ભાદરવો ક્યારેક તો સમાપ્ત થવો જ રહ્યો. 1947માં તે સમય આવી પહોંચ્યો. આઝાદી પછી સ્વતંત્ર ભારત દેશના પરદેશી ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનની સલાહને શિરોમાન્ય ગણી તેમના આજ્ઞાંકિત શિષ્ય જવાહરલાલ નહેરુએ જમ્મુ કાશ્મીરના મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું. વડાપ્રધાનના ટેબલ પરથી તે ભારતીય મામલો યુએનઓ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના સાર્વજનિક ધોબીઘાટ પર ગયા પછી રાજ્યનો જે 62.52% ભૌગોલિક પ્રદેશ આપણા હસ્તક બચ્યો તે સાચવીને બેસી રહેવાનું હતું. જૂનાગઢના કોકડાનો સરદાર પટેલે નિવેડો લાવી દીધો હતો. જોધપુરના ત્રાવણકોરના અને ભોપાલના મહત્વાકાંક્ષી રાજવીઓ જમીની વાસ્તવિકતા સ્વીકારી ચૂક્યા હતા. એકમાત્ર નિઝામ ઉસ્માન અલી હૈદરાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા મક્કમ હતા. સ્વતંત્ર ભારતના રાજકીય નકશા પર કેન્સરની ટ્યુમર જેવા અસફ જાહી હૈદરાબાદનું શું કરવું તેના અંગે પંડિત નહેરુ દિશા શૂન્ય હતા. આઝાદી મળ્યાના પૂરા 12 મહિના એ રીતે વીતી ચૂક્યા. બીજી તરફ વિના વિલંબે પ્રભાવી પગલાં લેવા માટે અનેક તકાદા જાગ્યા હતા. ઇસ્લામી કોમવાદીઓ સરહદ પાર ઘૂસી અને પડોશી મરાઠા પ્રદેશમાંથી યુવતીઓનું અપહરણ કરી જતા હતા અને પછી જાહેરમાં તેમની બેઇજ્જતી કરતા હતા. આની સામે હિન્દુ મહાસભાના સભ્યો હૈદરાબાદમાં પ્રવેશી લડત આપતા હતા. આ લડતમાં નથુરામ ગોડસે અને નારાયણ આપટે પણ સામેલ હતા. ગાંધીજીની હત્યા પછી સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો, પણ હત્યાના આરોપી ગોડસે તથા આપટે હિન્દુ મહાસભાના હતા. સંઘ જોડે તેમને સંબંધ ન હતો. આંધ્રની હિન્દુ મહાસભા શાખાના પણ હથિયારબંધ સભ્યો ઇસ્લામી ધર્મજનુનીઓને લડત આપતા, જેને લીધે હૈદરાબાદ રાજ્યમાં કોમી રમખાણો લગભગ રોજિંદા બન્યા હતા. વિડંબનાનું બીજું પાસું એ પણ છે કે લોર્ડ માઉન્ટબેટનને હૈદરાબાદનો પ્રશ્ન લાંબો સમય લટકતો રાખવામાં રસ હતો. વિશ્વના સૌથી વધુ પૈસા પાત્ર વ્યક્તિ ત્યારે નિઝામ ઉસ્માન અલી હતા. ઇતિહાસકાર જોન જુબ્રેસ્કી તેના ધ લાસ્ટ નિઝામ પુસ્તકમાં લખે છે કે સ્વભાવના કંજૂસ નિઝામ ઉસ્માન અલી રૂપિયા 1,35,00,000,000 આસામી હતા. રોકડ નાણું 35 કરોડ અને ઝવેરાત રૂપિયા 50 કરોડ જેટલી કિંમતની હતી. આ ખજાનો ધીમે ધીમે બ્રિટનની બેન્કોમાં સ્થાનાંતરિત કરી રહ્યા હતા. લોર્ડ માઉન્ટબેટનને એ બાબતે મધલાળ છૂટતી હતી, કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં આર્થિક રીતે ખુવાર થયેલા બ્રિટનને મૂડીરોકાણની જરૂર હતી. નિઝામની આસમાની સુલતાની જરા લાંબો સમય ટકે તેમાં બ્રિટનનો લાભ હતો, એટલે માઉન્ટબેટન પંડિત નહેરુને હૈદરાબાદનો મધપૂડો ન છંછેડવા સલાહ આપી રહ્યા હતા. અલબત્ત વાસ્તવિકતા રેલો નિઝામના તો પગતળે ક્યારનોય આવી ચૂક્યો હતો. ભારતના સૂચિત ભાગલા વિશે જાણ્યા બાદ ઉસ્માન અલીએ બ્રિટિશ સરકારના પ્રતિનિધિ સ્ટેફર્ડ ક્રિપ્સ પાસે બે વિચિત્ર માંગણીઓ રજૂ કરી. અંગ્રેજોને 1902માં વાર્ષિક રૂપિયા 25 લાખના ભાડાથી અપાયેલો હૈદરાબાદનો વરાળ પ્રાંત તેમણે પાછો માગ્યો. લગભગ 46,000 ચોરસ કિલોમીટરનો એ પ્રાંત આજે મુખ્ય કરીને મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં ભળી ચૂક્યો છે. ઉસ્માન અલીના કહેવાનું તાત્પર્ય એ કે ભારત ભૂમિને સ્વતંત્રતા આપતી વખતે અંગ્રેજો વરાળ પ્રાંતને એમાં બાકાત રાખે. કારણ પૂછો તો સિમ્પલ, અંગ્રેજો વરાળના ભાડુઆત હતા, માલિક નહીં. ઉસ્માન અલીની બીજી માંગણી પણ વિચિત્ર હતી, બલકે વાહિયાત હતી. હિન્દુસ્તાનનું ભાવિ નક્કી કરવા માટે આપણે સ્ટેફર્ડ ક્રિપ્સને તેણે જણાવ્યું કે હૈદરાબાદને સમુદ્ર કિનારો મળે અને તેનો આયાત નિકાસ વેપાર ચાલી શકે એટલા ખાતર પશ્ચિમે ગોવા સુધીનો પ્રદેશ હૈદરાબાદને આપી દો. આ માંગણી ભારત પ્રત્યે નિઝામ ઉસ્માન અલીના મનમાં રહેલી નફરતના પુરાવા સમાન હતી. હૈદરાબાદ અને ગોવા વચ્ચેનો પ્રદેશ ભારત ગુમાવે તો વળી તેના ભાગલા પડી જાય અને ત્રાવણકોર કોચીન એટલે કે કેરળ તથા મૈસૂર એટલે કે કર્ણાટક સાથે ઉત્તર ભારતનો સંપર્ક ન રહે. એ વાતનું નિઝામની દ્રષ્ટિએ બિલકુલ મહત્વ ન હતું. બીજું એ કે હૈદરાબાદનું ભૌગોલિક સ્થાન ભારતની વચ્ચોવચ હોવા છતાં નિઝામ તેની જોડે નહીં, બલકે તેની ભૂમિ પર કબજો સ્થાપીને બેઠેલા પોર્ટુગીઝોના ગોવા જોડે રાજકીય નાતો રાખવા માંગતા હતા. નિઝામની બંને માંગણીઓ સ્ટેફર્ડ ક્રિપ્સે નકારી કાઢી. 15 ઓગણીસો સુડતાલીસના દિવસે ભારતને સ્વતંત્રતા આપવાનો નિર્ણય પણ બ્રિટિશ સરકારે જાહેર કરી દીધો. નિઝામના મગજમાં રાય ભરાય એટલે સ્વાતંત્ર દિનના 50 દિવસ પહેલા, યાને કે જૂન 26, 1947ના રોજ તેમણે હૈદરાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માટેનો ઘોષણાપત્ર બહાર પાડ્યો. ટૂંકમાં નિઝામ ઉસ્માન અલીના દીવા સ્વપ્ન અનુસાર 15 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન ઉપરાંત હૈદરાબાદ નામના રાષ્ટ્રનો પણ ઉદય થવાનો હતો. નિઝામના ઘોષણાપત્રનો વડાપ્રધાન નહેરુએ શું પ્રતિભાવ આપ્યો? કશો જ નહીં. નિઝામ ઉલ મુલ્કને ગમ્યું તે ખરું, રાજા મહારાજાને કે નવાબને તેનું દેશી રાજ્ય ભારતમાં વિલીન કરવા ફરજ ન પાડી શકાય એવું નહેરુ માનતા હતા. શાંતિના તથા અહિંસાના માર્ગે ચાલવામાં ગાંધીજીનું અનુકરણ યા નકલ કરતી વેળાએ નહેરુ ભૂલી ગયા કે ગાંધીજીએ તે બંને શસ્ત્રો અંગ્રેજો સામે આઝાદીની લડત માટે વાપર્યા હતા. ત્યારે તેમણે પોતે હવે આઝાદ ભારતનું આર્થિક લશ્કરી તેમજ રાજકીય હિત સચવાય એ રીતે શાસન ચલાવવાનું હતું. આ સાદી વાત પંડિત નહેરુની સમજની બહાર હતી, એટલે તેમણે ભારત અને હૈદરાબાદ વચ્ચેના સ્થિતિ સંબંધો યથાવત રાખવાનો કરાર સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ નિઝામ સાથે કર્યો. પંડિત નહેરુના પ્રમાદ માટે શું કહીએ, આઝાદી બાદ મહિનાઓ વીત્યા પરંતુ કામચલાઉ ધોરણે થયેલો યથાવત કરાર યથાવત જ રહ્યો. નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલને તે અરસામાં ઘડીનીય ફુરસદ ન હતી. અનેક રાજા મહારાજાઓ સાથે રૂબરૂ વાતચીત કરવા તેઓ સતત પ્રવાસો ખેડતા હતા અને તે માટે ડિસેમ્બર 1947માં મૈસૂરના મહારાજાના ડાકોટા એટલે કે DC-3 વિમાન તેમના ગૃહમંત્રાલયે ભાડે લીધું હતું. બને તેટલા ઓછા સમયમાં તેમણે બને તેટલા વધુ રાજા મહારાજાઓ પાસે વિલીનીકરણના દસ્તાવેજ પર સહી કરાવી લેવાની નીતિ રાખી, જેથી એ બધા રાજવીઓ ભેગા મળી દિલ્હી સરકાર વિરુદ્ધ સંપે નહીં. સરદાર પટેલે સહેજ પણ સમય ન વેડફ્યો અને સપાટો બોલાવ્યો, માટે 125 કરતા વધારે દેશી રજવાડાઓનું એકીકરણ શક્ય બન્યું. હૈદરાબાદની બાબતમાં પંડિત નહેરુ કિંમતી સમયને પહેલાના દિવસો અને પછીના મહિનાઓ લેખે બરબાદ કરતા રહ્યા, માટે ન બનવાનું ત્યાં બન્યું. ઇતિહાદ ઉલ મુસલમીન તરીકે ઓળખાતી કોમી સંસ્થાનો માથા ફરેલ આગેવાન કાસિમ રઝવી ભારત સામે યુદ્ધે ચડવા તૈયાર થયો. ઇસ્લામી રજાકારોનું લશ્કર રચવાનું તેણે શરૂ કરી દીધું. ઉશ્કેરણીજનક ભાષણો વડે તેણે રાજ્યમાં કોમી તંગદિલીનું વાતાવરણ ફેલાવ્યું. લઘુમતી કોમના હજારો યુવાનોને રજાકાર બનાવી યુદ્ધની તાલીમ આપવા લાગ્યો અને શસ્ત્રો માટે નાણાં ઉઘરાવ્યા. આ ટેમ્પો જોતા નિઝામને થયું કે ભારત સરકાર પાસે હવે તેમણે નમતું જોખવાની બિલકુલ જરૂર ન હતી. સરકારની લિટમસ ટેસ્ટ લેવા તેમણે સિકંદરાબાદ કેન્ટોનમેન્ટમાં રહેતી ભારતની પહેલી બખ્તરિયા ડિવિઝનને તાબડતોબ રાજ્ય છોડી જવાનો હુકમ આપ્યો. ભારત સરકારે હુકમનો અમલ કરવો પડ્યો અને સ્ટુઅર્ટ અને શેરમાન પ્રકારની રણગાડીઓ સહિત લગભગ 12,000 સૈનિકોની એ ડિવિઝને શસ્ત્ર સરંજામ સંકેલી આગ્રા કેન્ટોનમેન્ટની દિશામાં પ્રવાસ આરંભ્યો. દરિયામાં રહેવું અને મગર સાથે વેર રાખવું એ નરી મૂર્ખામી ગણાય અને ભૌગોલિક રીતે ભારતરૂપી દરિયામાં રહેતા હૈદરાબાદના નિઝામ એવી મૂર્ખામી દેખાડી રહ્યા હતા. પ્રશ્ન એ છે કે વડાપ્રધાન નહેરુએ પહેલી બખ્તરિયા ડિવિઝન ફર્સ્ટ આર્મ ડિવિઝન પાછી ખેંચી લેવાના બદલે તેને સીધી હૈદરાબાદ મોકલી અને નિઝામના ફલકનુમા પેલેસ સામે નાળચા તાકી એ જ વખતે તેમની શાન કેમ ઠેકાણે ન આણી દીધી? નહેરુ બે કારણોસર ઢીલા પડતા હતા. પાકિસ્તાને ઓક્ટોબર 24, 1947 દિવસે કાશ્મીર પર આક્રમણ કર્યા પછી ત્યાં મોટા પાયે યુદ્ધ ખેલાતું હતું, જેનો ફેંસલો ન આવે ત્યાં સુધી નહેરુ હૈદરાબાદ સાથે રાજકીય સંઘર્ષ વહોરી લેવા માંગતા ન હતા. બીજો ડર તેમને એ લાગ્યો કે ભારત જો હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી હાથ ધરે તો એ રાજ્યમાં કોમી હુલ્લડો ફાટી નીકળે, એટલે શાંતિ અને સમજાવટ વડે કામ પતાવવું સારું. પંડિત નહેરુના બંને ડર જોકે ખોટા હતા. કાશ્મીર ઉપરાંત હૈદરાબાદમાં લડવા માટે ભારત પાસે શસ્ત્રોની અને સૈનિકોની ક્યાં ઉણપ હતી? અને કોમી હુલ્લડોની વાત કરો તો ભારત સાથે જોડાવા ન માગતા જૂનાગઢ, ભોપાલ અને રામપુર એ ત્રણ નવાબી રાજ્યોને સરદાર પટેલે સાણસામાં ભેળવ્યા એ વખતે ક્યાં કોમી હુલ્લડો કેમ થયા નહીં? પંડિત નહેરુની સ્વભાવગત કમજોરીનું તો સમજ્યા, પણ નિઝામ ઉસ્માન અલીએ બળવાન ભારતની એસી તેસી કરવા જેટલી હિંમત દેખાડી તેનું કારણ શું? અનેક કારણો ભેગા થયા હતા, જેમ કે હૈદરાબાદ રાજ્યનું લશ્કર નાનું સૂનું ન હતું. એક કેવલરી બ્રિગેડ, ત્રણ ઇન્ફન્ટરી બ્રિગેડ તથા એક શાહી બ્રિગેડ અને વધુમાં બે રેજીમેન્ટોનો સરવાળો કરો તો 22,000 સૈનિકો હતા. ઉપરાંત આરબો અને પઠાણો જેવા વિદેશી ભાડુતી સૈનિકોની 4 અનામત બ્રિગેડોનું કુલ સંખ્યાબળ 10,000 હતું. 25 રતલી ગોળા ફેંકી શક્તિ 6 તોપો હતી. નાની તોપો અને મશીનગન ધરાવતા બખ્તરિયા વાહનો પણ ઘણા હતા. ઇતિહાદે મુસલમીનના ધર્મજનુની આગેવાન કાસિમ રઝવીએ જોત જોતામાં 2,00,000 જણાનું લશ્કર ખડું કરી દીધું હતું. દેશી તમંચા અને પિસ્તોલો ઉપરાંત તલવાર અને ભાલા તેમને પકડાવી દેવાયા હતા. આ રજાકારોને ભલે યુદ્ધનો અનુભવ ન હોય, પરંતુ સંખ્યાના જોરે તેઓ ભારતીય ફોજને ખાસ્સી લડત આપી શકે તેમ હતા. હૈદરાબાદના સામ્યવાદીઓ પણ નિઝામની પડખે રહ્યા. આજની વ્યાખ્યા કહો તો એ લોકો ફક્ત હિંસાની ભાષા જાણતા નક્સલવાદીઓ હતા. આજે પણ તે પ્રદેશમાં, યાને કે આંધ્રપ્રદેશમાં, નક્સલવાદીઓ ભયંકર આતંક ફેલાવે છે. આ કોમ્યુનિસ્ટ ક્રાંતિકારીઓ પાસે એ વખતે મોટી સંખ્યામાં 303 રાઇફલો હતી. નિઝામને તેમનો ટેકો મળ્યો એટલે વળી ઓર સુરાતન ચડ્યું. એ હકીકત અહીં ખાસ યાદ અપાવવી પડે કે આપણે ત્યાં ગાંધીજીની કોંગ્રેસ 1942નું હિન્દ છોડો આંદોલન જ્યારે બ્રિટન સામે આરંભ્યું ત્યારે સામ્યવાદીઓ તેમાં સામેલ થયા ન હતા. બીજા વિશ્વયુદ્ધનો એ સમય હતો અને બ્રિટન ત્યારે હિટલરનું જંગી આક્રમણ વેઠી રહેલા સામ્યવાદી રશિયાએ શસ્ત્ર સહાય કરતું હતું. સામ્યવાદી રશિયાના મદદગાર એવા બ્રિટન સામે હિન્દ છોડો આંદોલન શરૂ કરાય જ કેમ? દેશદ્રોહી સામ્યવાદીઓ 42ની ચળવળમાં સામેલ તો જાણે ન થયા, પરંતુ ચળવળ હાથ ધરવા બદલ કોંગ્રેસને તેમણે માફ ન કરી. હવે તેઓ દિલ્હીની કોંગ્રેસ સરકાર, વાસ્તવમાં ભારત સામે લડી નિઝામને જીતાડવા તૈયાર થયા હતા. ત્યારે સવાલ થાય કે આ કઈ જાતની વિચારસરણી? હૈદરાબાદ રાજ્યમાં એક તરફ હથિયારબંધ સામ્યવાદી અને બીજી તરફ ઇતહાદ ઉલ મુસલમીનના સશસ્ત્ર રજાકારો બહુમતી હિન્દુ કોમ સામે હિંસા પર ઉતર્યા. એપ્રિલ 12, 1948 ના દિવસે ઇતિહાદના કાસિમ રઝવીએ જંગી મેદની સમક્ષ તેજાબી ભાષણ કર્યું. હું દિલ્હીના લાલ કિલ્લા પર નિઝામનો અસફ જાહી ધ્વજ ફરકાવીશ. બંગાળનો ઉપસાગર અમારા નિઝામના પગ ધુએ તે દિવસ હવે દૂર નથી. ભારત સરકાર તેના લશ્કરને હૈદરાબાદ મોકલવાની બેવકૂફી ન કરે, નહીંતર અહીં તેણે 1.5 કરોડ હિન્દુ લોકોના હાડકા અને રાખ સિવાય બીજું કશું જોવા મળવાનું નથી. કાસિમ રઝવી નાદાન હતો અને તેના શબ્દો સાવ નિરર્થક હતા, પરંતુ હૈદરાબાદ રાજ્યમાં કોમવાદી તત્વો પર એ શબ્દોએ બહુ ખરાબ અસર કરી. ખૂન, ધાડ તથા આગના બનાવો રોજે રોજ બનવા લાગ્યા. ભયંકર અરાજકતા વ્યાપી હિન્દુ લોકોના ધાડા હૈદરાબાદ રાજ્ય છોડી ભારત આવવા માંડ્યા. ત્યારે નવી દિલ્હીએ કોમવાદ સામે નિઝામને ચેતવણી આપી, જે ફક્ત મૌખિક હતી. નિઝામના મનમાં ઠસી ગયું કે ભારતના રાજકર્તાઓ નિર્માલ્ય હતા, એટલે ભારતની લશ્કરી કાર્યવાહીનો ડર ન રહ્યો. પાકિસ્તાને જેમ કાશ્મીરનો પ્રશ્ન સલામતી સમિતિના સાર્વજનિક ધોબીઘાટે મોકલ્યો, એ રીતે નિઝામે તેમના હૈદરાબાદને આગળ ધર્યું. દુનિયાના બધા દેશોનું ધ્યાન ખેંચી ભારત પર દબાણ લાવવાનો એ જ કારગત નુસ્ખો હતો. હૈદરાબાદ સાર્વભૌમ રાજ્ય ન હોવાને લીધે યુનોના ખતપત્ર મુજબ સલામતી સમિતિમાં કે પછી યુનોની મહાસમિતિમાં ફરિયાદ દર્જ કરી શકે નહીં. આમ છતાં હૈદરાબાદના વડાપ્રધાન લાયક અલીએ ભારત સરકારને ગુસ્થાકી ભર્યો પત્ર લખ્યો. અમારું પ્રતિનિધિ મંડળ ફરિયાદ કરવા માટે યુનો જવા માંગે છે, એટલે તેને વિમાનની સગવડ કરી આપો. નફટાઈનીએ ચરમસીમા હતી. કોટવાળને દંડવા માટે ચોર કોટવાળનો જ દંડો માંગી રહ્યો હતો. લાયક અલીની માંગણીને ભારત સરકારે ઠુકરાવી દીધી, એટલે હૈદરાબાદનું પ્રતિનિધિ મંડળ કરાચી પહોંચ્યું અને પાકિસ્તાનના વિમાન દ્વારા ન્યૂયોર્ક પહોંચ્યું. યુનોમાં હૈદરાબાદની વકીલાત પાકિસ્તાને કરી. દરમિયાન ભારત સરકારને ચિંતાજનક સમાચાર મળ્યા કે થોકબંધ શસ્ત્રો ખરીદવા માટે નિઝામ ઉલ મુલ્ક યુરોપી દેશો ચેકોસ્લોવેકિયા સાથે 30 લાખ પાઉન્ડનો સોદો પાકો કરી રહ્યા હતા. થોડા વખત પછી વધુ એક સિરિયસ ઘટના બની. કરાચીથી સિડની કોટન નામનો એક બહુરૂપી ઓસ્ટ્રેલિયન દલાલ વિમાન માર્ગે રાત્રે અંધારામાં નિઝામને શસ્ત્રો પહોંચાડવા લાગ્યો. નિઝામના લશ્કરનો આરબ સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ અલ ઇદ્રુસ તે ઓસ્ટ્રેલિયન સાથે રેડિયો સંપર્ક જાળવતો હતો. વિમાનો પાકિસ્તાનના હતા. હૈદરાબાદમાં તેઓ હકીમપેટ એરબેઝ પર લેન્ડિંગ કરી અને શસ્ત્રો ઉતારી તરત પાછા ફરતા હતા. વલ્લભભાઈ પટેલને આખરે નિઝામ સાથે લશ્કરી પગલાં લેવાનું અનિવાર્ય લાગ્યું. ભારતના અંગ્રેજ કમાન્ડર ઇન ચીફ ફ્રાન્સિસ બુચરને તો હૈદરાબાદની કોમી અને રાજકીય હોડી બુઝાય તે હરગીજ ગમે નહીં. પંડિત નહેરુને તેણે ફોજી કાર્યવાહીમાં ભયસ્થાનો ગણાવ્યા, જે બધા જ મનઘડત હતા. દુનિયામાં ભારતની આક્રમણખોર દેશ તરીકે બદનામી થાય શાંતિદૂતની છાપ ધરાવતા નહેરુની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને બટ્ટો લાગે. ભારતના 4.5 કરોડ મુસ્લિમો દંગલ મચાવે, હૈદરાબાદ રાજ્યમાં હિન્દુ રહીશોની કાપાકાપી થાય વગેરે શક્યતાઓ બુચરે રજૂ કરી. પ્રશ્ન ઉકેલવાને બદલે તેનો ઉલાળીઓ કરવાને ટેવાયેલા નહેરુએ ફરી મુદ્દત પાડી. આનું પરિણામ ભારત માટે સારું આવવાનું જ ન હતું અને ન આવ્યું. નિઝામ પોતાની ઓકાત ભૂલી ગયા અને ભારતની ઓકાત મગતરા જેટલી હોવાનું ધારી બેઠા. સપ્ટેમ્બર 6, 1948 દિવસે તેમના લશ્કરે વિજયવાડા સૂર્યપેટ માર્ગ પર ભારતીય ખુશ્કી દળની ટુકડી પર ગેરીલા હુમલો કર્યો. થોડા કલાક પછી એ હુમલા અંગે વિગતો મેળવવા બખતરિયા વાહનો સાથે ભારતના 101 જવાનો ત્યાં પહોંચ્યા, તો કાસિમ રઝવીના સશસ્ત્ર રજાકારોએ તેમની સામે બેફામ ગોળીબાર ચલાવ્યો. હૈદરાબાદ રાજ્યની આર્મ્ડ ફાઇટિંગ વ્હીકલ એટલે કે બખતરિયા ગાડીઓ પણ નાની તોપો વડે ફાયરિંગ કરવા લાગી. આ મૂર્ખામીનો અને ગુસ્થાકીનો વળતો જવાબ ભારતીય ખુશ્કી દળે એક બખતરિયા ગાડીના ફૂરચા કાઢીને તથા કેટલાક હૈદરાબાદી સૈનિકોની ખોપરી વિંધીને આપ્યો. બાકીના સૈનિકોને અટકાયતમાં લીધા. આ બનાવના સમાચાર જાણીને ભારતીય પ્રજાજનો નિઝામ ઉસ્માન અલી સામે ઉશ્કેરાયા અને બીજા દિવસે વડાપ્રધાન નહેરુએ જ્યારે હૈદરાબાદી સૈન્યના તથા રજાકારોના બધા કરતૂતો ગણાવતું નિવેદન લોકસભામાં રજૂ કર્યું ત્યારે ઘણા ભારતીયોને નિઝામ કરતા પંડિત નહેરુ પર વધુ દાજ ચડી. વડાપ્રધાને જણાવ્યું કે હૈદરાબાદ સાથે વિખવાદ શરૂ થયો એ પછી નિઝામના સૈનિકો તથા રજાકારો 150 વખત ભારતમાં ઘૂસ્યા હતા. 70 ગામો અને કસ્બા પર તેમણે સશસ્ત્ર હુમલા કર્યા હતા. સેંકડો ભારતીયોને ઠાર માર્યા હતા. 12 ટ્રેનોને અધવચ્ચે રોકી તેમાંના કેટલાય પેસેન્જર્સને ગોળીએ વીંધી દીધા હતા અને કુલ 1 કરોડ જેટલી માલમત્તા લૂંટી ગયા. નિવેદન આપનાર પંડિત નહેરુ લોકસભાને એમ જણાવવાનું ભૂલી ગયા કે બહારવટીયા નિઝામે તથા કાસિમ રઝવીએ ભારતને આટ આટલા તમાચા માર્યા. એ દરમિયાન તેઓ પોતે નિષ્ક્રિય રહીને તમાશો જોયા કરતા હતા. વલ્લભભાઈ પટેલે જોકે વિજયવાડા સૂર્યપેટ માર્ગ પરની સપ્ટેમ્બર 6, 1948 ના રોજ થયેલી સશસ્ત્ર અથડામણ પછી નહેરુને બાજુ પર રાખી લેબોધુને કર સીધુનો ખેલ પાડી દેવાનો નિર્ધાર કર્યો. સધન કમાન્ડર અંગ્રેજ લેફ્ટનન્ટ જનરલ ઈડબલ્યુ ગોડાર્ડની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજીને નિમવામાં આવ્યા. નવી દિલ્હી ખાતેના બ્રિટિશ હાઈકમિશનરને સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે જણાવવામાં આવ્યું. હૈદરાબાદ રાજ્યમાં વસતા અમેરિકન, બ્રિટિશ, કેનેડિયન તથા ઓસ્ટ્રેલિયન નાગરિકોને તેમની સલામતીને ખાતર મદ્રાસ લાવવા માટે સપ્ટેમ્બર 10 અને 11 ના રોજ ભારતીય વિમાનોએ હકીમપેટની ખેપ કરી. પાકિસ્તાનની સરકારને પણ સંદેશો મોકલી દેવાયો કે ભારતનું ખુશ્કી દળ હૈદરાબાદમાં પ્રવેશવા માટે તૈયાર હતું. સપ્ટેમ્બર 12, 1948 ના દિવસે આખરી નિર્ણય લેવા માટે યોજાયેલી પ્રધાનમંડળની બેઠક દરમિયાન ભારતના ધુળિયા કમાન્ડર ઇન ચીફ જનરલ બુચરે વાંધા વચકા કાઢ્યા ત્યારે સરદાર પટેલે તેમને ચૂપ કરી દીધા. નિઝામના હૈદરાબાદ સામે બીજા દિવસે ઓપરેશન પોલો આરંભી દેવાની સૂચના તેમણે સંરક્ષણ મંત્રી બલદેવસિંહને આપી. મેજર જનરલ જે એન ચૌધરી ઓપરેશન પોલોના સૂત્રધાર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રહ્મદેશના પહાડી મોરચે કમાન્ડિંગ ઓફિસર તરીકે લડેલા ચૌધરીએ નિઝામના પાટનગર તરફ 2 દિશાનો હુમલો કરવાની વ્યૂહરચના ઘડી કાઢી. સોલાપુરથી એક મોટી ફોજે 300 કિલોમીટરનું અંતર ખેડી હૈદરાબાદના ઝોડકાનગર સિકંદરાબાદ પહોંચવાનું હતું. વિજયવાડાથી બીજી ફોજે પશ્ચિમ દિશામાં 250 કિલોમીટરનો પેસારો કરી સિકંદરાબાદ હૈદરાબાદ પર અંકુશ સ્થાપી દેવાનો હતો. નિઝામ ઉસ્માન અલીને તેમની ગુસ્તાખી તથા ગુમાન સાથે બરાબર મેચ થતો બોધપાઠ મળે એટલા ખાતર મેજર જનરલ જે એન ચૌધરીએ આક્રમણ માટે એ જ પેલી બખ્તરિયા ડિવિઝન પસંદ કરી કે જેને નિઝામ સાહેબે અગાઉ હાંકી કાઢી હતી. સોલાપુરમાં એ ડિવિઝનની તથા બીજી ટુકડીઓ આ પ્રમાણેની હતી, જેમાં પહેલી બખ્તરિયા બ્રિગેડ સેનાપતિ બ્રિગેડિયર એસડી વર્માની હતી. આ ટુકડીએ પોતાની શેરમાન અને સ્ટુઅર્ટ પ્રકારની રણગાડીઓ વડે દુશ્મન પર મરણતોલ પ્રહારો કરવાના હતા. તોપો પણ હતી. 7મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ સેનાપતિ બ્રિગેડિયર ગુરબચનસિંહ. આ પાયદળ એકમમાં શીખ અને રજપૂત સૈનિકો ઉપરાંત કેટલાક ચુનંદા તોપસીઓ પણ હતા. 9મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ સેનાપતિ બ્રિગેડિયર આપજી રણધીરસિંહ. આ બ્રિગેડ શીખ અને ગુરખા સૈનિકોની હતી. નદી નાળા પર તરતા પુલો, પોન્ટૂન્સ બનાવવા માટે, રણગાડીઓના સમારકામ માટે તથા વાયરલેસ સંદેશાઓનું નેટવર્ક સ્થાપવા માટે ફોજી ઇજનેરો પણ હતા. વિજયવાડા ખાતે સંગઠિત કરાયેલા લશ્કરનું માળખું આ પ્રમાણેનું હતું, જેમાં 9મી ડોગરા રેજીમેન્ટ સેનાપતિ લેફ્ટનન્ટ કર્નલ રામસિંહ, 1લી બખ્તરિયા રેજીમેન્ટ જેમાં સ્ટુઅર્ટ તથા શેરમાન રણગાડીઓ હતી, જેના સેનાપતિ હતા લેફ્ટનન્ટ કર્નલ કમલાનંદ. આ બધા લશ્કરોની સૂચિ એટલા માટે કહેવામાં આવી રહી છે કેમ કે ઓપરેશન પોલો સામાન્ય પ્રકારનું અભિયાન ન હતું. રીતસરના યુદ્ધની નોબત આવી હતી કેમ કે ભારતને પડકારી રહેલા નિઝામનું લશ્કર 2.5-2.5 લાખ સૈનિકોનું હતું. સૈનિકોનો આરબ સેનાપતિ મેજર જનરલ અલ ઇદ્રુસ તેમને સોલાપુર તરફની અને વિજયવાડા તરફની સરહદે અનેક ઠેકાણે છાપામાર હુમલાઓ કરવા અને ભાંગફોડિયા પ્રવૃત્તિ હાથ ધરવા મોકલે એવો સંભવ હતું. પાટનગર હૈદરાબાદ તરફ કૂંચ લાવતા ભારતીય બખ્તરિયા દળના માર્ગમાં તેઓ સુરંગો બિછાવે. નદી પુલો નીચે ટાઈમ બોમ્બ મૂકે અને પુરવઠાના વાહનોને નિશાન બનાવે એ તો લગભગ નિશ્ચિત જણાતું હતું. આથી તેમને સમયસર શોધીને ખત્મ કરી દેવા એર વાઇસ માર્શલ સુવ્રત મુખર્જીના ટેમ્પેસ્ટ તથા હાવર્ડ પ્રકારના વિમાનોએ નિરંતર બોમ્બમારો ચલાવવાનો હતો. વિમાનોના ટેક ઓફ અને લેન્ડિંગ માટે પુના તથા વિજયવાડા ખાતેના એરબેઝ પસંદ કરાયા હતા. સપ્ટેમ્બર 13, 1948 રોજ પરોઢીએ બરાબર 5 વાગ્યે ભારત સરકારે પાકિસ્તાનને ઓપરેશન પોલોના આરંભની જાણ કરી. સોલાપુરથી એ સમયાક્રમણનું મોજું સરહદ ઓળંગી સિકંદરાબાદ તરફ આગળ વધવા માંડ્યું હતું. મુશળધાર વરસાદમાં 19 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ નાલ દુર્ગ ગામ પાસે તેને પહેલી હૈદરાબાદ ઇન્ફન્ટ્રીનો ભેટો થયો. બ્રેનગન જેવા અદ્યતન શસ્ત્રો ધરાવતા 900 રઝાકારો અને 100 પઠાણો સામે બ્રિગેડિયર ગુરબચનસિંહની બીજી શીખ રેજીમેન્ટની ભીષણ ટક્કર જામી. નાલદુર્ગની બોરી નદી પરના એકમાત્ર પુલને અકબંધ કબજે કરવાનું અનિવાર્ય હતું. દુશ્મનોએ તે પુલના દરેક પાયામાં બારૂદ ગોઠવ્યો હતો. ભારતની આગેકૂચને રોકવામાં ફતેહ ન મળે અને પોતે જ છેવટે પીછેહટ કરવાની થાય તો પુલ ઓળંગી સામા કિનારે પહોંચ્યા બાદ તેઓ બારૂદમાં વિદ્યુત સ્પાર્ક ચાંપી દેવા માંગતા હતા. આ પુલ તૂટ્યા પછી ધુઆંધાર ચોમાસું વહેણની બોરી નદીને પાર કરવાનું ભારતીય લશ્કર માટે તદ્દન અશક્ય હતું. કમનસીબે સંજોગો પણ વળી અવળી કાઠીએ જ બેઠા. નિઝામની ઇન્ફન્ટ્રી ફોજ એકધારી ગોલંદાજી સામે ટકી ન શકી અને પીછેહટ કરવા લાગી. નાલદુર્ગ પુલના ફૂરચા ત્યાર પછી ઉડવા ના જ હતા, પણ ત્યાં તો બીજી શીખ રેજીમેન્ટનો નરબંકો ગ્રેનેડિયર બચીતરસિંહ હૈદરાબાદ આર્મીના છેલ્લા બે ખટારાને રોકવા માટે સામા ગોળીબારમાં દોડ્યો. હેન્ડ ગ્રેનેડ ફેંકી અને બે વાહનોને ફૂંકી માર્યા. ભાગવા માંગતા દુશ્મનોએ સ્વ બચાવ માટે લડવાની ફરજ પડી. કોઈ શત્રુ સૈનિક નાલદુર્ગ પુલનો નાશ કરવા નવરો ન પડે એ માટે બચીતરસિંહ પગમાં બે ગોળીઓ ઝીલ્યા બાદ પણ ઝઝૂમતો રહ્યો અને છેવટે શહીદ થયો. આ નવા સંઘર્ષમાં હૈદરાબાદ ઇન્ફન્ટ્રીના 600 સૈનિકો માર્યા ગયા. લગભગ 200 સૈનિકો યુદ્ધ કેદી તરીકે પકડાયા, જેમાં એક બ્રિટિશ કર્નલનો પણ સમાવેશ થતો હતો. અકબંધ જળવાયેલા પુલના માર્ગે આપણું ખુશ્કી દળ તેની સિકંદરાબાદ તરફની કૂચ આગળ વધારી શક્યું એમાં મોટો ફાળો ગ્રેનેડિયર બચીતરસિંહનો હતો. આ વીર શહીદને વખત જતા મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવવાનો હતો. સપ્ટેમ્બર 13, 1948 દિવસ એટલે કે હૈદરાબાદના મુક્તિ સંગ્રામનો પહેલો દિવસ પૂરો થયો. ત્યાં સુધીમાં પેલી બખ્તરિયા ડિવિઝને 35 કિલોમીટરની મજલ કાપી નાખી હતી. નિઝામના 6 અફસરો સહિત 632 સૈનિકો તથા રજાકારો મરાયા હતા, જ્યારે ડિવિઝનના 7 જવાનો શહીદ થયા હતા. હૈદરાબાદની ખુવારીનો આંખ જોતા નિઝામનું મગજ એવું તો ફટક્યું કે તેમના રાજ્ય ખાતેના ભારતીય એજન્ટ જનરલ એટલે કે રાજદ્વારી પ્રતિનિધિ કનૈયાલાલ મુનશીને તેમણે નજરકેદ કર્યા, પરંતુ એમ કરવાને લીધે તેમની સ્થિતિ મજબૂત બનવાની ન હતી. નિઝામનું ભાગ્ય તો પશ્ચિમમાં સોલાપુરથી અને પૂર્વમાં વિજયવાડાથી હુમલો લાવતું ભારતીય ખુશ્કી દળ નક્કી કરી રહ્યું હતું. પશ્ચિમમાં નાલદુર્ગને કબજે લીધા બાદ પહેલી બખ્તરિયા ડિવિઝનના એકમો વિવિધ ગામો તથા નગરો તરફ ફંટાયા અને બીજા દિવસે તેમણે બારસી, તુજાલપુર, કલ્યાણી અને તાલમૂળ જીતી લીધા. નિઝામના આશરે 200 સૈનિકો માટે એ દિવસ જીવલેણ નીવડ્યો. ભારતના પક્ષે 3 જવાનો ફક્ત જખમી થયા. સરહદથી શરૂ કરી 48 કિલોમીટર સુધીનું હૈદરાબાદ રાજ્ય ભારતના નેજા હેઠળ આવ્યું. રાત્રે 8 વાગ્યાના સમાચારમાં હૈદરાબાદ રેડિયોના પ્રવક્તાએ કબૂલ્યું કે નિઝામી સૈન્ય હુમલાખોર ભારતનો સબળ પ્રતિકાર કરી રહ્યું હતું, છતાં અનેક ઠેકાણે તેને શિકસ્ત મળી હતી. આ યુદ્ધ હકીકતે સિંહ અને ઘેટા વચ્ચેનું હતું. નિઝામ ઉસ્માન અલી પણ કદાચ એ હકીકત સારી પેઠે જાણતા હતા, છતાં તેમણે સૂતેલા સિંહને કેમ જગાડ્યો અને પડકાર્યો. નિઝામ 2-3 વાતે આશાવાદી બન્યા હતા. એક તો કાસિમ રઝવીના 2 લાખ રઝાકારો પર તેમણે મદાર રાખ્યો હતો. પાકિસ્તાનના રઝાકારોએ 1947માં આક્રમણ કરી પંડિત નહેરુનું 70,000 ચોરસ કિલોમીટર જેટલું કાશ્મીર હડપ કરી લીધું હતું, તો એવા જ ધર્મજનોની લડવૈયાઓ હૈદરાબાદને શું કદી ભારતના હાથમાં જવા દે? કાશ્મીરની લડાઈ વખતે યુનોની સલામતી સમિતિએ દરમિયાનગીરી કરી, તેમજ હૈદરાબાદમાં પણ યુનો ભારતને યુદ્ધ વિરામની ફરજ પાડે એવી શક્યતાનું ખ્વાબ નિઝામને દેખાતું હતું. ત્રીજી બાબત એ કે પંડિત નહેરુની કોંગ્રેસના 10,000 કાર્યકરોને તેમણે જેલોમાં બાન પકડી રાખ્યા હતા. સિનિયર નેતા રામનાથ તીર્થનો પણ તેમાં સમાવેશ થતો હતો. આ સૌને છોડાવવા વડાપ્રધાન નહેરુ વહેલી તકે સમાધાનના ટેબલ પર આવે તે માટે નિઝામે છેવટે કનૈયાલાલ મુનશીને પણ નજરકેદ કર્યા. નિઝામની દરેક આશા ધૂળમાં મળી. એર વાઇસ માર્શલ સુવ્રત મુખર્જીના ટેમ્પેસ્ટ અને હાવર્ડ પ્રકારના લડાયક વિમાનોએ રજાકારોની જમાવટો પર સખત બોમ્બમારો ચલાવ્યો, એટલે રજાકારોમાં ભાગદોડ મચી. કનૈયાલાલ મુનશીને તથા કોંગ્રેસના 10,000 કાર્યકરોને બાન પકડી નહેરુને બ્લેકમેલ કરવા માંગતા નિઝામે નહેરુને બ્લેકમેલ કરવા માંગતા નિઝામ એ જાણીને હતાશ થયા કે ઓપરેશન પોલો સરદાર પટેલના સંચાલન હેઠળ આગળ વધી રહ્યું હતું. નહેરુ ક્યાંય ચિત્રમાં ન હતા. આ વાત યુનોના હસ્તક્ષેપની તો યુનોમાં પાકિસ્તાનને હૈદરાબાદ માટે બ્રિટન અમેરિકા જેવા ભારત દ્વેષી દેશોની ભંભેણી કરવાનો સમય મળે એ પહેલા મેજર જનરલ જે એન ચૌધરી આખું હૈદરાબાદ જીતી લેવા માંગતા હતા. જાહેરમાં તેમણે ઓપરેશન પોલોને 15 દિવસનું અભિયાન ગણાવ્યું હતું, પણ ફક્ત 4 દિવસમાં બધું આટોપી લેવાની યોજના હતી. ત્રીજો દિવસ 15 સપ્ટેમ્બરનો હતો. સવારે 8 વાગ્યે હોમના બાદ નગરને કબજે લેવા ભારતીય લશ્કરે ત્યાં હૈદરાબાદની આરબ રેજીમેન્ટ સામે ગોલંદાજીનું યુદ્ધ શરૂ કરવું પડ્યું, જે કલાકો સુધી ચાલ્યું. સૈનિકો આરબ, રાજકર્તા નિઝામ, મૂળ તુર્કોમાન અને ભૂમિ આપણા ભારતની કે જેના પર એ ત્રાહિતો પોતાનો કબજો સ્થાપી તેને અલગ રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. ઝહીરાબાદની ભાગોળે પણ બરાબરનું યુદ્ધ જામ્યું. ઝહીરાબાદમાં તો ભારતીય બખ્તરિયા દળનો પ્રવેશ રોકવા અરબ સૈનિકો તથા રજાકારો એટલા જનૂન સાથે લડ્યા કે તેમના પર શેરમાન રણગાડીઓ પડે, 75 મિલીમીટર વ્યાસના તોપગોળા ઝીકવામાં આવ્યા, ત્યારે માંડ પ્રવેશ માર્ગ ખુલ્યો. કુલ 24 અરબો તથા 200 જેટલા રજાકારો માર્યા ગયા. ભારતના બખ્તરિયા દળે એ દિવસે હૈદરાબાદમાં વધુ 25 કિલોમીટર સુધી પેસારો કર્યો. બીજા 50 કિલોમીટર તેણે 16 સપ્ટેમ્બરે કાપ્યા, જે દરમિયાન હવાઈ દળના વિમાનોએ તેમની આસપાસ શત્રુ ટુકડીઓ પર બોમ્બમારો કરી તેને લડવાની જફામાંથી મુક્ત રાખ્યું. વિજયવાડાથી નીકળેલી ગુરખા રેજીમેન્ટ પણ સૂર્યપેટના માર્ગે સિકંદરાબાદની દિશામાં લગભગ 130 કિલોમીટર આગળ વધી ચૂકી હતી. ઓપરેશન પોલોને ઝડપી બનાવવા મેજર જનરલ ચૌધરીએ બીજી ટુકડીઓને ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી રવાના કરી. ઔરંગાબાદ, ઝાલના, ઉસ્માનાબાદ, લાતુર, જામખેડ, યરમલ્લા વગેરે નગરોને પણ ભારતીય બનાવ્યા હતા. લડાઈ છેલ્લા દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે બીદર નામનું મોટું શહેર તેના એરબેઝ સહિત જીતી લેવામાં આવ્યું. ડોગરા રેજીમેન્ટે એરબેઝનો ચાર્જ સંભાળ્યો. મેજર જનરલ જે એન ચૌધરીનું ખાસ વિમાન થોડા કલાક પછી તે એરબેઝ પર ઉતર્યું. લેફ્ટનન્ટ જનરલ મહારાજ શ્રી રાજેન્દ્ર સિંહજી પણ તેમના ડાકોટા વિમાન દ્વારા આવી પહોંચ્યા. નિઝામના સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ અલ ઇદ્રુસને સંબોધતો રેડિયો મેસેજ તેમણે બ્રોડકાસ્ટ કર્યો. માથા ફ્રેલ ઇદ્રુસને શસ્ત્રો હેઠા મૂકી શરણાગતિ સ્વીકારી લેવા જણાવાયું. ભાડાનાએ ટટ્ટુએ તો મહારાજ શ્રીના અલ્ટિમેટમનો વળતો જવાબ ન આપ્યો, પણ નિઝામના હૈદરાબાદ રેડિયોના પ્રવક્તાએ જાહેરાત કરી કે શાહી લશ્કર તથા રજાકારો સાંજે 5 વાગ્યે અમલી બનતા યુદ્ધ વિરામને અનુસરીને તેમની લડત પાછી ખેંચી લે. બીજે દિવસે અર્થાત સપ્ટેમ્બર 18, 1948ના રોજ લેફ્ટનન્ટ જનરલ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજીએ શરણાગતિનો પત્ર તેમના વતી હાથોહાથ મેળવવા મેજર જનરલ જે એન ચૌધરીને સૂચના આપી. હૈદરાબાદના આરબ સેનાપતિનો પત્ર તેઓ પોતે સ્વીકારે તો એ માટે તેમણે મેજર જનરલ અલ ઇદ્રુસના સાનિધ્યમાં ઉભા રહેવું પડે, જે તેમના ઊંચા હોદ્દા માટે શોભારૂપ ન હતું. મેજર જનરલ ચૌધરીને તેમણે હૈદરાબાદ રાજ્યના મિલિટરી ગવર્નર તરીકે નીમી હિઝ એક્ઝલ્ટેડ હાઈનેસ નિઝામ ઉસ્માન અલીનો દરજ્જો નીચો આણી દીધો. ચૌધરીને હૈદરાબાદ આર્મીના સેનાપતિ પણ બનાવવામાં આવ્યા. સપ્ટેમ્બર 18, 1948 રોજ પહેલી બખ્તરિયા બ્રિગેડ સાથે મેજર જનરલ ચૌધરીની શાહી સવારી દબદબાભેર સિકંદરાબાદમાં પ્રવેશી. વહેલી સાંજે યોજાયેલા ખાસ સમારંભમાં મેજર જનરલ અલ ઇદ્રુસે શરણાગતિનો પત્ર રાજ્યના મિલિટરી ગવર્નર ચૌધરીને સુપ્રત કર્યો અને ત્યાર પછી પહેલી બખ્તરિયા ડિવિઝનનું સિકંદરાબાદ શહેરમાં આગમન થયું. એ ડિવિઝન કે જેને નિઝામે અગાઉ હાંકી કાઢી હતી. યુદ્ધમાં પરાજિત નિઝામે બીજો પણ એક કડવો ઘૂંટડો ગણવો પડ્યો. યુનોની સલામતી સમિતિમાં નોંધાવેલી ભારત વિરુદ્ધની ફરિયાદ તેમણે પાછી ખેંચી લીધી. સરદાર વલ્લભભાઈ પટેલને તેમણે નતમસ્તકે આવકાર્યા અને હૈદરાબાદ રાજ્ય ભારતનું જ હોવાની કબૂલાત લખી આપી. રજાકારોના નેતા કાસિમ રઝવીને તેમણે જાહેરમાં વખોડી કાઢ્યો, પણ માથા ફરે લડવૈયો પોતે ઘણા વખત સુધી જાહેરમાં દેખાવાનો ન હતો, કેમ કે મેજર જનરલ ચૌધરીએ તેને જેલમાં વસાવ્યો હતો. ઓપરેશન પોલોના 7 દસકા પછી તેના ઘણા ખરા પાત્રો આજે હૈયાત નથી. હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી નહીં, ભારતીય ખુશ્કી દળના મેજર જનરલ ચૌધરી નહીં, વડાપ્રધાન પંડિત નહેરુ પણ નહીં, અને ગૃહમંત્રી કમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પણ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશમાં ભળી ગયેલું નિઝામનું મૂળ હૈદરાબાદ આપણી વચ્ચે ભૌગોલિક સ્વરૂપે મોજૂદ છે, એ પણ લોખંડી સરદારના પ્રતાપે.
અતુલ્ય ભારત, પ્રસિદ્ધિમાં ન આવેલું ભારતનું એક અજાણ્યું પાસું, ભારતે જગતને આપેલી સાયન્ટિફિક અને સાંસ્કૃતિક સૌગાદો, ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં પ્રાચીન ભારત એક સમયે જગત આખામાંથી બેડગલા આગળ હતું. આજે જોવા મળતી કેટલીક શોધો અને ચીજવસ્તુઓ એવી છે કે જેમનો પહેલો વહેલો પાયો વર્ષો પહેલા ભારતમાં નખાઈ ચૂક્યો હતો. તો ચાલો સાંભળીએ ભારતને અતુલ્ય લેખાવતા અમુક દ્રષ્ટાંતો વિશે. દ્રષ્ટાંત પહેલું, એક સમય લખવાના ચિત્રકામના તેમજ છાપકામના કાર્ય માટે કાળા રંગની લિક્વિડ શાહી બહુ વ્યાપક પ્રમાણમાં વપરાતી હતી. શાહીનો ઉત્પાદક જે હોય તે, પણ લેબલ પર તો ઇન્ડિયન ઇંક શબ્દ લખવાનું કદી ચૂકે નહીં, કારણ કે શાહીનો આવિષ્કાર ઈસવીસન પૂર્વે 4 સદીની આસપાસ ભારતમાં થયો હતો. હાડકાનું તેમજ વનસ્પતિના ચીકનું દહન કરીને જે કાળો પાવડર પ્રાપ્ત કરાતો તે સંસ્કૃતમાં મશી તરીકે ઓળખાતો હતો. આ પાવડરમાં પાણી તેમજ બીજા અમુક તત્વો ઉમેરી કાળી શાહી બનાવવામાં આવતી. શાહી બનાવવાની ભારતીય પદ્ધતિ ચીન તથા મધ્ય એશિયાઈ દેશો મારફત છેવટે આખા જગતમાં પ્રચલિત બની અને વખત જતા જે તે ઉત્પાદકોએ શાહીની બનાવટમાં પોતપોતાની રીતે સુધારા વધારા કર્યા. આમ છતાં કાળી શાહીની બ્રાન્ડ આઇડેન્ટિટી બની ગયેલા ઇન્ડિયન ઇંક શબ્દને તેઓ વળગી રહ્યા. દ્રષ્ટાંત બીજું, અહીં વર્ણન છે પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિના એક ગ્રંથની. થોડાક ભાષાકીય ફેરફાર સાથે અહીં એ વાતને રજૂ કરાઈ છે. સમજવામાં જરાક અગવડ પડે તો પણ જરા એકાગ્ર ચિત્તે આ વાતને સાંભળજો. કફ સંબંધી યાપ્ય લિંગ નાશ કોઈ વખતે યદચ્છા સાધ્ય થતો જોવામાં આવે છે, તેથી તે માટે શસ્ત્રક્રિયા રૂપ વિશેષ ચિકિત્સા છે. બુદ્ધિમાન વૈદ્યએ રોગીને સારી પેઠે બાંધી બેસાડી નાકની ઉપર જ સીધી દ્રષ્ટિ રખાવી નેત્રોને સારી રીતે ઉઘાડી કાળા ડોળાની નીચે ધોળા ડોળાના અડધા આંગળ જેટલા ભાગને તથા નેત્રની અણીથી આગળના ચતુર્થાંશ જેટલા ભાગને છોડી દઈ બાજુના પ્રદેશમાં પ્રયત્નપૂર્વક તથા ધૈર્યપૂર્વક જવના જેવા મોઢાવાળી અને સ્થિર હાથમાં મધ્યમાંથી તર્જનીથી તથા અંગૂઠાથી પકડેલી શલાકા વડે વેધ કરવો, ડાબા નેત્રમાં જમણા હાથથી અને જમણા નેત્રમાં ડાબા હાથથી વેધ કરવો. યોગ્ય રીતે વેધ થાય તો નેત્રમાંથી પાણીનું ટીપું નીકળે છે તથા અવાજ થાય છે અને યોગ્ય અને અયોગ્ય રીતનો વેધ થાય તો નેત્રમાંથી લોહી નીકળે છે તથા અવાજ પણ થાય છે. જુદા પડેલા કફને કેવી રીતે બહાર કાઢવો કે રોગીના જે નેત્રમાં વેધ કર્યો હોય તે નેત્રની બીજી બાજુ નાકનો જે પૂટ એટલે કે ફણવું હોય છે તેને રોકી નાક સૂસું કરી અને કાઢવો. કફનું બરાબર લેખન થાય ત્યારે જાણવું કે જ્યારે દ્રષ્ટિ પીડા વગરની થાય તથા જેમ સ્વચ્છ આકાશમાં સૂર્ય પ્રકાશે છે તેમ પ્રકાશવા લાગે અને જ્યારે દ્રષ્ટિથી રૂપો દેખાય ત્યારે ધીરે ધીરે સડીને બહાર કાઢી લેવી અને નેત્રને ઘીનો અભ્યંગ કરી વસ્ત્રનો પાટો બાંધી દેવો. પછી રોગીને ધુમાણા તથા વાયુ વગેરે રહિત ઘરમાં છત્તો જ સુવડાવી દેવો. વર્ણન જો બરાબર સાંભળ્યું હશે તો એ વાતનો ખ્યાલ આવી જાય કે વાત આંખની એકાદ બીમારીના ઉપચારને લગતી છે. બીમારી આંખના મોતિયાની છે અને તેની સર્જરીને લગતું જે વર્ણન ટાંક્યું છે તે ભારતના આયુર્વેદાચાર્ય સુશ્રુતે લખેલા સુશ્રુત સંહિતા ગ્રંથનું છે. આ દળદાર ગ્રંથમાં માનવ શરીરની કુલ 1120 બીમારીઓનું અને તેના ઉપચારનું કુલ મળી કુલ 184 પ્રકરણોમાં વિસ્તૃત વર્ણન કરાયું છે. આયુર્વેદ મુજબ મોતિયાની બીમારી ઘણું કરી નેત્રમણીમાં કફના ભરાવાના કારણે થતી હોય છે. નેત્રમણીની પારદર્શકતા કફને કારણે અવરોધાય છે, માટે દર્દી માટે સ્પષ્ટ રીતે દ્રશ્યને જોવાનું મુશ્કેલ બને છે. ઈસવીસન પૂર્વે 6 સદીમાં સુશ્રુત ખાસ જાતની શલાકા એટલે કે સળી જેવા સાધન વડે દર્દીની આંખની કીકી ભેદીને ત્યાં જમા કફને બહાર કાઢી લેતા હતા. જુદી રીતે કહો તો મોતિયાની તેઓ સર્જરી કરતા હતા. આ જાતની સર્જરીનો કસબ વર્ષો પછી ચીનમાં તેમજ આરબ જગતમાં ફેલાયો અને ત્યાંથી આખા જગતમાં પ્રસર્યો. ટૂંકમાં મોતિયાની સર્જિકલ સારવારનો નુસ્ખો એ ભારતે જગતને આપેલી ભેટ છે. બીજી વાત, તબીબી વિજ્ઞાનને મળેલું પ્લાસ્ટિક સર્જરીનું વિજ્ઞાન પણ સુશ્રુતની દેણ છે. દ્રષ્ટાંત ત્રીજું, વસ્ત્રોથી માંડી પડદા, સોફા, પલંગની ચાદર, તકિયાના ગલેફ વગેરે પર જોવા મળતી ફૂલ પાંદડાની પેટર્નને અંગ્રેજીમાં ચિન્સ કહેવાય છે. આ પેટર્નનો ઉદ્ભવ ઈસવીસન 1600ની આસપાસ ભારતમાં જ થયો હતો. આપણા કસબીઓ લાકડાના બ્લોક વેજીટેબલ રંગોમાં ઝબોળી કાપડ પર સુંદર પ્રિન્ટિંગ કરી જાણતા હતા. આ બાબતે યુરોપીય દેશો સાવ જાણ હતા. મલ્ટી કલર વડે છાપકામ કરેલી ફ્લોરલ ડિઝાઇનોવાળું કપડું તેમણે ક્યારે જોયું ન હતું. 17મી સદીના આરંભે ચિન્ઝના ભારતીય કપડાની યુરોપીય દેશોમાં આયાત થવા લાગી ત્યારે એ ફેશનનું ત્યાંની પ્રજાને જબરદસ્ત ઘેલું લાગ્યું. રાજકુટુંબો પોતાના મહેલોમાં ચિન્ઝનું કપડું સજાવટ માટે છૂટથી વાપરતા હતા. ભારતીય કપડાની ગુણવત્તામાં કશું પૂછવાપણું ન હતું. છતાં 1668માં ફ્રાન્સે અને 1720માં બ્રિટને ચિન્ઝના કાપડ પર અમુક કારણોસર પ્રતિબંધ મૂકી દીધો. ફૂલ પાંદડાની ડિઝાઇન જે કાપડ પર છાપવામાં આવતી તે કાપડનું નામ અને શબ્દના અપભ્રંશ મુજબ છીંટ હતું. ચિન્ઝની છપાઈ કોટનના બનેલા અને કેલિકો તરીકે ઓળખાતા સફેદ કાપડ પર કરવામાં આવતી હતી. કેલિકોનો આવિષ્કાર 11મી સદીમાં આપણે ત્યાં થયો હતો. એટલું જ નહીં પણ કેલિકો જેમાંથી બને તે કપાસના વાવેતરની પદ્ધતિ સુદ્ધા જગતને ભારતની સિંધુ નદીની સંસ્કૃતિએ શીખવી છે. 18મી અને 19મી સદી દરમિયાન અનુક્રમે ફ્રાન્સ અને બ્રિટનમાં ચિન્ઝના કાપડની આયાત વધવા માંડી ત્યારે એ બંને દેશોની સ્થાનિક કાપડ મિલોને મંદી વર્તાવા લાગી. આ મિલોએ ભારત જેવી ગુણવત્તાનું ચિન્ઝ બનાવવાના અનેક અખતરા કર્યા પણ તેઓ ફાવ્યા નહીં. સ્થાનિક કાપડ મિલોને ડૂબતી બચાવવા 1686માં ફ્રાન્સે અને 1720માં ઇંગ્લેન્ડે ચિન્ઝની આયાત પર પ્રતિબંધ લાદ્યો. 1742માં એક ફ્રેન્ચ પાદરીએ ભારતની મુલાકાત દરમિયાન ચિન્ઝના ભારતીય કારીગરો પાસે એ કળા જાણી લીધી અને પાછા ફર્યા બાદ યુરોપીય કારીગરોને તેના થકી માહિતગાર કર્યા. થોડા વર્ષોમાં કારીગરો અદ્દલ ભારતીય બનાવટ જેવું ચિન્ઝ બનાવતા થયા ત્યારે 1759માં ફ્રાન્સ બ્રિટને ચિન્ઝની આયાત પરનો પ્રતિબંધ હટાવ્યો. અંગ્રેજી વર્ડ ચિન્ઝ હિન્દી શબ્દ ચિત્ર પરથી આવ્યો છે. દ્રષ્ટાંત ચોથું, કંતાન યાને શણ એ મૂળ ભારતની પેદાશ છે અને પશ્ચિમી દેશોને તે ભારત જોડેના આયાત વેપાર દરમિયાન મળી છે. શેરડીના સાઠાને પીલીને તેના રસમાંથી દાણારૂપે ખાંડ તારવવાની પદ્ધતિ પણ ભારતમાં ગુપ્તવંશના શાસનકાળ દરમિયાન વિકસી હતી. ચીનના ઐતિહાસિક દસ્તાવેજોમાં કરાયેલી નોંધ મુજબ ઈસવીસન 647માં ચીનના કેટલાક બૌદ્ધ ભિક્ષુકો ભારતના પ્રવાસે ગયા ત્યારે ખાંડ બનાવવાની રીત તેમણે પહેલી વખત નજરો નજર જોઈ અને તે ટેકનોલોજી તેઓ પોતાની સાથે ચીન લેતા ગયા. આમ ઇન્જિનિયરી વિદ્યાથી માંડી તબીબી શાસ્ત્ર સુધીના અનેક ક્ષેત્રે કાઠું કાઢનાર પ્રાચીન ભારતે જગતના દેશોને ખાંડ ખાતા કર્યા છે.
પ્રાણી જગતના આયુર્વેદાચાર્યો અને તેમણે શોધેલી ઔષધિઓ એક હેવી ડ્યુટી શબ્દ છે. ઝૂ ફાર્મા કોગ્નોસી ઉચ્ચાર કરવામાં આપદા પડે તેવો શબ્દ છે. શબ્દના ત્રણ ટુકડા કર્યા પછી અર્થ સમજાય છે. ઝૂ એટલે કે પ્રાણી, ફાર્મા એટલે કે ઔષધ અને ગ્નોસી એટલે કે જાણવું. કેટલાક મનુષ્યતર સજીવો કુદરતના ઔષધિ ભંડારમાં રહેલી ગુણકારી દવાઓને પીછાણે છે, તેમના ગુણો જાણે છે અને માંદગીવેળા અમુક ચોક્કસ જડીબુટી વાપરી સેલ્ફ મેડિકેશન એટલે કે સ્વચિકિત્સા કરે છે. ત્યારે આવો સાંભળીએ આ અનોખા વિષયને લગતી સંપૂર્ણ વિગતો. પ્રમાણમાં ઓછી જાણીતી વાતનો નંબર અહીંની રોચક અને બેશક પ્રમાણમાં ઓછી જાણીતી વાતનો નંબર અહીંની રોચક અને બેશક અચરજકારક ચર્ચામાં પહેલો રાખીએ. આપણે ત્યાં સર્પગંધા નામનો આયુર્વેદિક ગુણો ધરાવતો છોડ થાય છે. અંગ્રેજીમાં તેને સ્નેક રૂટ કહે છે. રો વુલ્ફિયા સર્પેન્ટીના છે. હાઈ બ્લડ પ્રેશરની વ્યાધિમાં સર્પગંધા અક્સીર હોવાનું તબીબી પરીક્ષણો દ્વારા પુરવાર થયું છે. માત્ર આયુર્વેદ નહીં, પશ્ચિમી એલોપેથી ચિકિત્સા પદ્ધતિમાં પણ તેને મોભાદાર સ્થાન અપાયું છે. આ ગુણકારી છોડ એટલે કે સ્નેકર રૂટ સર્પગંધા કહેવાયો. તે આપણે ત્યાં સદીઓ થયે ચાલતી આવતી લોકમાન્યતાને આભારી છે. શ્રીકૃષ્ણે કરેલા નાગદમનથી પણ ચડિયાતું સાપનો ફેંસલો આણી દેવાનું પરાક્રમ દાખવતો નોળિયો તેમાં કેન્દ્રીય પાત્ર છે. લોકમાન્યતા બે ભાગે વહેંચાયેલી છે. ભાગ પહેલો, નોળિયાને સાપના ઝેરની અસર થતી નથી. ભાગ બીજો, નોળિયો એટલા માટે પોઈઝન પ્રૂફ બની ગયો હોય કે સાપ વિરુદ્ધ જંગ છેડતા પહેલા તે સર્પગંધા છોડના કેટલાક મૂળિયા ચાવી લે છે. ટૂંકમાં મૂળિયા સાપના ઝેરનું મારણ કરનાર એન્ટીડોટ એટલે કે વિષહર ઔષધિ છે. આને લીધે છોડનું નામ સ્નેક રૂટ પડ્યું છે. સહેજ જુદા ફાટે જતી માન્યતા અનુસાર નોળિયો મૂળિયાને ખાતો નથી, માત્ર તેની ગંધ લે છે. કદાચ તે ખ્યાલે સર્પગંધા શબ્દને જન્મ આપ્યો છે. તબીબી શાસ્ત્ર મુજબ જોતા નોળિયાનો સર્પગંધા જોડેનો આવો સંબંધ હજુ પુરવાર થયો નથી. સર્પગંધા હાઈ બીપીને નોર્મલ આંકે જાળવામાં સહાયભૂત થાય એટલું જ ખાતરીપૂર્વક પામી શકાયું છે, તેમજ પ્રતિપાદિત કરી શકાયું છે. આમાંથી ફૂટી નીકળતી ખાસ હકીકત એ કે ઘણી બધી આયુર્વેદિક તથા એલોપેથિક પણ ઔષધિઓ ચિમ્પાન્ઝી, હાથી, વાઘ, ગેંડા, વાંદરા અને ગોરિલા જેવા પ્રાણીઓ ઉપરાંત પોપટ જેવા પંખીઓ તેમજ મોનાર્ક જેવા પતંગિયાઓનું નિરીક્ષણ કરીને બનાવવામાં આવી છે. એકદમ તાજો દાખલો ઇન્ડોનેશિયાના વાનર ઓરાનગુટાનનો છે. પ્રાણી નિષ્ણાંતોએ વાંદરા અને વાનર એ બંને વચ્ચે સ્પષ્ટ ભેદરેખા આંકી છે. પૂંછડી ધરાવતા હોય તે વાંદરા એટલે કે મંકીઝ, જ્યારે પૂંછડી રહિત અને બૌદ્ધિક રીતે જરા ચડિયાતી પાયરીના હોય તેને એપ્સ કહેવાય છે. વળી એપ્સમાં પણ લેસર એપ્સ અને ગ્રેટર એપ્સ એમ બે વર્ગો છે. ઈશાન ભારતમાં થતો હુલોક ગિબન વાનર લેસર એપ છે, જ્યારે ગ્રેટર એપ્સની મંડળીમાં ગોરિલા, ચિમ્પાન્ઝી, બોનોબો તથા ઓરાનગુટાનની સાથોસાથ મનુષ્યનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયાના બોર્નિયો તથા સુમાત્રા દ્વીપોનો ઓરાનગુટાન વાનર તેનો 90% સમય વૃક્ષોમાં ગુજારે છે. એશિયાનો તે એકમાત્ર ગ્રેટર એપ છે. ઊંડા જંગલોનો રહેવાસી એટલે કે પ્રકૃતિ નિષ્ણાંતો માટે ગહન રિસર્ચનું પાત્ર ન બન્યો. બીજી તરફ આફ્રિકાના ચિમ્પાન્ઝી, બોનોબો તથા ગોરિલાને સંશોધકોએ બારીક રીતે અવલોક્યા. એક જાણકારી એ મળી કે તે વાનરો અરીસામાં ઝીલાતા પોતાના પ્રતિબિંબને પોતાની જાત તરીકે ઓળખી શકે છે. સંશોધકો આશ્ચર્ય વચ્ચે એ જાણવા પામ્યા કે ત્રણેય જાતના આફ્રિકી વાનરો પોતાની જે તે માંદગીનું નિદાન કરવા સમર્થ છે. એટલું જ નહીં, પરંતુ માંદગીના નિરાકરણ માટે ચોક્કસ જાતની વનસ્પતિનું રામબાણ દવા તરીકે સેવન પણ કરે છે. સ્વચિકિત્સાના મામલે ઓરાનગુટાન ભલે વર્ષો સુધી પ્રાણીજગતના વિશારદો માટે સંશોધનનો વિષય ન બન્યો, પણ એક વાત તેમની જાણમાં ખરી કે બોર્નિયોના નિવાસી લોકો સ્નાયુઓના દુખાવાની તકલીફ વચ્ચે અમુક વૃક્ષના પાંદડાનો કૂચો પીડાના સ્થાને ત્વચા પર ઘસતા હતા. થોડી વારમાં રાહતનો પણ અનુભવ થતો હતો. ઓરાનગુટાનની શારીરિક ઊંડાઈ કરતા તેમના હાથની લંબાઈ વધારે. બે હાથ ડાબે જમણે ફેલાવે ત્યારે વ્યાપ 2 મીટર એટલે કે 7 ફૂટ, અને તે વાનરો મોટાભાગનો સમય વૃક્ષની ડાળીઓ પર લટકી રહીને તેમજ ઝૂલા પણ ખાતા રહીને વિતાવે છે, એટલે કે તેમને સ્નાયુઓનો દુખાવો જરૂરથી થતો હોવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વસ્તુસ્થિતિ જાણવા પ્રકૃતિ જગતના અભ્યાસકારોએ 2003માં ઓરાનગુટાનની વર્તણૂક અવલોકવાનું શરૂ કર્યું. આ કાર્યમાં તેમણે કુલ મળી 20,000 કલાકો વિતાવ્યા. વાનરો ઘણી વખત ચોક્કસ વનસ્પતિના પાંદડા ઔષધિ તરીકે શરીર પર ઘસતા તે પણ માર્ક કર્યું. વાનરો પાંદડાને અધકચરા ચાવે, પાંદડામાંથી ફીણિયું તત્વ નીકળે અને તેના સહિતનો કૂચો શરીર પર કેટલીક મિનિટો સુધી ઘસીને છેવટે તે વપરાયેલો અને સત્વરહિત થયેલો કૂચો ફેંકી દે છે. નિરીક્ષકોએ જોયું કે માદા ઓરાનગુટાન નર કરતા અધિક ક્રમમાં પાંદડા ઘસતી હતી. આનું કારણ સંભવત એ હોય કે તેણે બચ્ચાને સતત તેડી રાખવું પડતું હતું અને બાવડા થાકી જતા હતા. ઇન્ડોનેશિયન બોર્નિયો ટાપુના ઓરાનગુટાનને, જે વનસ્પતિ પીડા શમન માટે જડીબુટ્ટી તરીકે જડી, તેનું શાસ્ત્રીય લેટિન નામ ડ્રેકેના કેન્ટલી છે. ઈસવીસન 1880-88 દરમિયાન સિંગાપોર બોટનિકલ ગાર્ડનના નેથાની એલ કેન્ટલે નામના સુપ્રિન્ટેન્ડન્ટે 2-3 મીટરની ઊંચાઈનો ઝાડી જેવો તે છોડ શોધી કાઢ્યો, એટલે કે તેના નામે શાસ્ત્રીય લેબલ નક્કી કરવામાં આવ્યું. ઓરાનગુટાનની ચિકિત્સા પદ્ધતિ અવલોક્યા પછી ડ્રેકેના કેન્ટલીનું જે બારીકીપૂર્ણ જીવરાસાયણિક પૃથ્થકરણ કરાયું અને તેના ઔષધીય ગુણોનું જે પરીક્ષણ કરાયું તેમાં આશરે 10 વર્ષનો સમય વીત્યો. અંતે જાણવા મળ્યું કે છોડના પાંદડામાં ઈ સિલેક્ટિન IKEM1, VKEM1 અને II6 કહેવાતા જીવરાસાયણિક સત્વો છે. સ્નાયુના સોજા માટે કારણભૂત TNF એ ટ્યુમર નેક્રોસિસ ફેક્ટર આલ્ફાને સંક્ષુબ્ધ કરી નાખે છે, એટલે સોજો લાવનાર પ્રોટીન સાયટોકાઇન પેદા થતું નથી. સજીવ સૃષ્ટિમાં કુદરતને ખોળે આવા ઘર પેદા થતા હોય તેનો અર્થ શો કરવો? સુશ્રુત, ચરક, હેમંતાચાર્ય વગેરે આપણા સમર્થ વૈદરાજો પ્રાચીન કાળમાં જે જ્ઞાન લાંબા અનુભવ અને અખતરા પછી હાંસલ કરી શક્યા અને વૈદ્ય વાચસ્પતિ જાદવજી ત્રિકમજી આચાર્ય જેવા વિદ્વાનોએ જેને શિરોબિંદુએ પહોંચાડ્યું તેના અંગે પ્રાણી પક્ષીઓ વાકેફ હોય તે નાની સૂની વાત નથી. આ તબીબી જ્ઞાન મેળવવા તેમણે અક્કલ વાપરી કે માત્ર બાયચાન્સ પંડિત બન્યા? પ્રાણી પક્ષીની અક્કલ વિશે પ્રકૃતિવિદોને સવાલ કરો તો ઉત્તર હંમેશા એ મળે કે તર્કશક્તિ એકલા માણસમાં છે, બાકીનું જીવજગત માત્ર કુદરતી પ્રેરણા વડે પોતાનું કામ ચલાવે છે. બીમારી ભોગવતા પક્ષીઓને કે પ્રાણીઓને અમુક વનસ્પતિના ફળ, ઠળિયા કે પાંદડા ખાધા પછી સ્ફૂર્તિ અને તાજગી વર્તાય, એટલે ફરી વખત જ્યારે પણ તબિયત નરમ ગરમ જણાય ત્યારે તેઓ તેનો જૂનો અનુભવ યાદ કરી એ જ ચીજો ખાવા પ્રેરાય છે. બાકી ચોક્કસ જાતની વનસ્પતિ હકીકતે અક્સિર દવા છે એવો વિચાર તેમના મનમાં કદી આવતો નથી. આ દ્રષ્ટિએ વિચારવા માટે બુદ્ધિ જોઈએ. પ્રાણી સૃષ્ટિમાં સેલ્ફ મેડિકેશન સ્વચિકિત્સાને લાગે વળગે છે ત્યાં સુધી પ્રકૃતિ શાસ્ત્રીઓનો આવો ખ્યાલ
ઘણા વર્ષો પહેલા ખોટો ઠર્યો. 1993માં આફ્રિકી ચિમ્પાન્ઝીએ પણ તેમને સરપ્રાઇઝ આપ્યું, તો 1996માં ગોરિલાએ તેમને મૂંઝાતા કરી દીધા. ઉત્ક્રાંતિ મુજબ જોવા બેસો તોય બે વાનરો બેપગા માણસના નજદીકી સગા છે. ચિમ્પાન્ઝીને માણસ સાથે વધારે નિકટનું સગપણ છે. કદની રીતે સરખાવતા માનવ મગજ પછી તેના મગજનો નંબર આવે છે. ચિમ્પાન્ઝીની દૈનિક રીતભાતોમાં તેની બુદ્ધિમત્તાનો અણસાર દેખાય છે કે કેમ તે જોવા માટે અમેરિકન તથા જાપાની સંશોધકોએ આફ્રિકાના જંગલમાં દિવસો સુધી પડાવ નાખ્યો ત્યારે ન ધારેલા દ્રશ્યો તેમને જોવા મળ્યા હતા. આ દ્રશ્યોનું ટૂંકું વર્ણન આપણે સાંભળીએ. તાંઝાનિયાના જંગલોમાં ટોળાબંધ વસતા ચિમ્પાન્ઝી વાનરો દરરોજ સવારે જાગ્યા બાદ પહેલું કામ, પહેલું સુખ તે જાતે નર્યાના સૂત્રને અનુસરવાનું કરે છે. નરણે કોઠે પેટમાં કરિયાતું નાખવું એ તેનો રોજિંદો ક્રમ છે. સવારના નાસ્તા માટે તેઓ રઘવાટ કે અધીરાપણું દાખવતા નથી. આમ તો કરિયાતા તરીકે વાપરી શકાતા ઔષધીય છોડ કે વેલા ઘણા છે, પરંતુ ભારતના આયુર્વેદાચાર્યોએ જેને આદિત્ય પર્ણ નામ આપ્યું તે વનસ્પતિની આફ્રિકન વેરાયટી ચિમ્પાન્ઝીને વધુ અક્સિર લાગી છે. દૂરના વૃક્ષોની ઘટામાં સંતાયેલા રહીને અમેરિકન તથા જાપાની સંશોધકોએ જોયું કે ચિમ્પાન્ઝીઓ વનસ્પતિના પાંદડાને ચાવતા નથી. વારાફરતી દરેક પાંદડાને લગભગ 15 સેકન્ડ સુધી પોતાની ખરબચડી જીભ પર ઘસે છે. 15 સેકન્ડ પછી આ કૌતુકકારક દ્રશ્ય જોવામાં આવ્યું ત્યાં સુધી તો સંશોધકોને કલ્પના પણ નહીં કે ચિમ્પાન્ઝીઓ ખોરાકને બદલે દવા આરોગી રહ્યા છે. 15 સેકન્ડ પછી તેઓ પાંદડાને મોંમાં નાખે છે અને જીભ વડે દબાણપૂર્વક મમળાવતા રહી ગલોફાની આંતરિક સપાટી પર ફેરવે છે અને અંતે ગળી જાય છે. બીજા પણ દરેક પાંદડાને ખાતી વખતે એ જ વિધિ કરે છે. વિધિ આપણને સહેજ વિચિત્ર લાગે અને ચિમ્પાન્ઝીનું ગુપસુપ અવલોકન કરનારા સંશોધકોને પણ લાગી. આજે લાંબા સંશોધન પછી નીકળેલા તારણો ઓર વિચિત્ર છે. એટલું જ નહીં પણ તેમાં રહેલું વિજ્ઞાનનું પાસું આપણને ઘડીક વિચારતા કરી દે તેવું છે. આદિત્ય પર્ણ વનસ્પતિનું રાસાયણિક પૃથ્થકરણ કરનાર સંશોધકોને તેમાં થાઇરોબ્રાઇન એ નામનું અક્ષીર સત્વ મળ્યું છે. આંતરડાના હઠીલા રોગો જન્માવતા અમીબા, ફૂગ, બેક્ટેરિયા, ચપટા કૃમિ, તંતુકૃમિ અને બીજા પરોપજીવી કીડા અને જીવાણુ માટે તે સત્વ ગેરંટીવાળું ઝેર છે. આ વાત ચિમ્પાન્ઝી વાનરો સારી રીતે જાણતા હોવા જોઈએ, નહીંતર તેઓ એવા પાંદડા ન ખાય કે જે તેમના માટે ખોરાક નથી. ખાવાની રીત જોતા પણ ખબર પડી આવે કે તેઓ ગણતરીપૂર્વક વર્તી રહ્યા છે. સવારે ખાલી પેટમાં તેઓ આદિત્ય પર્ણના કોળિયા ઓરે તો જલદ પાચક રસો થાઇરોબ્રાઇન એ સત્વના કેમિકલ બંધારણને કદાચ તોડી નાખે. આ ચકાસણી સંશોધકોએ પ્રયોગશાળામાં જ્યારે કરી ત્યારે અનુમાન સાચું ઠર્યું. જીભની મર્મ ત્વચાના અને ગલોફાની આંતરિક મેમ્બ્રેન શ્લેષલમ ત્વચાના છિદ્રો દ્વારા તે ઔષધિને બારોબાર રક્ત પ્રવાહમાં સામેલ કરી દીધા પછી તેની સલામતી બરાબર જળવાય છે. પાચનતંત્રની આંતરિક દિવાલે જખમ કરી ચૂકેલા ઘણા ખરા પરોપજીવી દિવાલ વાટે જમતા લોહીના સંપર્કમાં આવે માટે ઔષધિ પરબારો તેમના પર અટેક કરી શકે. ચિમ્પાન્ઝીઓ વહેલી સવારે નરણે કોઠે આદિત્ય પર્ણો ખાય છે તે પણ વગર કારણે નહીં. પેટમાં ખોરાક પડ્યો હોય તો પાચક રસો ઉપરાંત તે ખોરાક પણ ઔષધીય તત્વો સાથે ભળી તેમની અસર મંદ પાડી દેશે. આ ગણતરીએ જ ઘણા વૈદ્યરાજો આપણને કડું કરિયાતું સવારે ભૂખ્યા પેટે લેવાની સલાહ આપે છે. ચિમ્પાન્ઝીની આદત પાછળ બીજી શક્યતા એ પણ ખરી કે પ્રભાતના સમયે આદિત્ય પર્ણમાં થાઇરોબ્રાઇન એ ની માત્રા વિશેષ હોય છે. ચિમ્પાન્ઝીની જેમ આફ્રિકાના વનવાસી ગોરિલા કુદરતી ઉપચાર માટે જાણીતા બન્યા છે. કોર્નેલ યુનિવર્સિટીની અમેરિકન સંશોધક ટુકડીએ 1997માં યુગાન્ડા ખાતે 13 ગોરિલાના જૂથને અભ્યાસ માટે પસંદ કર્યું. આ વાનરોને તેણે કાળીજીરી ખાતા જોયા. બંને ઔષધો જેમને અપૂરતા જણાય તે વાનરો આયુર્વેદમાં પાણકંદો તરીકે ઓળખાતા જંગલી કાંદા પણ આરોપતા હતા. નિયમિતતાના મામલે ગોરિલા જોકે ચિમ્પાન્ઝી જેટલા ચોક્કસ નહીં, પેટમાં કશી ગરબડ ન હોય, બીજી દરેક બાબતે તબિયત નોર્મલ હોય અને સવારે જાગતા વેત ભૂખના દ્વાર ખુલી ગયા હોય તો દવાને ભૂલી તેઓ સીધા બ્રેકફાસ્ટ તરફ વળે છે. સંતુલિત આહાર તેમજ શારીરિક સ્વચ્છતાના દ્વાર સ્વાસ્થ્યની પૂરતી સંભાળ લેવા છતાં તબિયત ક્યારેક નરમ જણાય ત્યારે ઘણા સજીવો આવી રીતે ઔષધીય ચિકિત્સા કરે છે. ડોશીમાના વૈદક જાતના નુસ્ખા લડાવે છે. બીમારી વખતે તેઓ સામાન્ય રીતે એવા ફળો, પાંદડા કે ફૂલો ખાય છે કે જે તેમનો રોજિંદો ખોરાક નથી. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાના ચેપને લીધે બીમાર થયેલું પક્ષી લીંડી પીપરનું સેવન કરે છે અને આપણે ત્યાં વૈદો લીંડી પીપરને દૂધમાં ઉકાળી સેવન કરવાનું જણાવતા હોય છે. લીંડી જેવી દેખાતી એ પીપર કાળીમરીની પિતરાઈ જાત છે એમ કહો તો ચાલે. કુદરતે તેમાં પીપેરાઇન નામનું એક જંતુનાશક સત્વ મૂક્યું છે. 1819માં ડેનમાર્કના રસાયણશાસ્ત્રી હાન્સ ક્રિસ્ટિયન ઓસ્ટરડે તે પહેલીવાર અલગ તારવી તેનું રાસાયણિક બંધારણ શોધી કાઢ્યું. આયુર્વેદને જ અનુસરતા કાળિયાર અને ચિતળ ઘણી વખત પેટમાં કૃમિને દૂર કરવા ગરમાળાની રેચક શિંગ ચાવી ખાય છે. બાયસન કહેવાતા જંગલી પાડા, નીલગાય, સાબર વગેરેનો જખમ વકરે, ઉપદ્રવી જીવાતો તથા ફૂગને લીધે ત્વચા સડવા લાગે કે બેક્ટેરિયાજન્ય તાવ ચડે ત્યારે તેઓ એન્ટીબાયોટિક સત્વો ધરાવતું તુવરક નામનું ફળ દવા તરીકે ખાય છે. મરાઠી લોકો તુવરકને કડું કવીઠના નામે ઓળખે છે. આપણે ત્યાં વૈદ્યનાથ કંપની તુવરકનું તેલ વેચે છે. જંગલમાં વનેચરોને શી રીતે ખબર પડી કે તુવરકનું ફળ ઇન્ફેક્શનનો અક્સિરીલા છે? ક્વિનાઇન આપતી સિંકાના વૃક્ષની છાલના પણ ઔષધીય ગુણો માણસની પહેલા વન્યજીવોએ પારખ્યા એ તો જાણીતી વાત છે. ઉત્તર ભારતના વાંદરા તેમની માંદગી વખતે કડું કર્યાતું તરીકે દારૂ હળદર ખાય છે. કૂતરાને કે બિલાડીને ક્યારેક ઘાસ ખાતા જોયા છે? આ બંને પ્રાણીઓ માંસાહારી છે, ઘાસ તેમનો ખોરાક નથી. ઘાસને બરાબર પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ એટલે કે કિણ્વો તેમના પાચનતંત્રમાં નથી. આમ છતાં પ્રસંગોપાત તેઓ થોડુંક ચરી લે છે. વિચિત્ર જણાય તેવી વર્તણૂક તેમણે અપનાવેલા આયુર્વેદિક આહાર વિહારને આભારી છે. ઘાસ તેમના માટે ભલે દુષ્પાચ્ય છે, પરંતુ ઘાસમાં રહેલા ફોલિક એસિડ વિટામિન B9ને કૂતરો અને બિલાડી ગ્રહણ કરી શકે છે. ફોલિક એસિડ લોહીનું હિમોગ્લોબિન વધારી આપવાનો ગુણ ધરાવે છે, એટલે રુધિરાભિસરણ પર તેની સકારાત્મક અસર થાય છે. બિલાડીના દૂધમાંથી તેના બચ્ચાને ફોલિક એસિડ મળી રહે, પણ એનિમિયા પાંડુરોગની સ્થિતિ ટાળવા માટે આવશ્યક માત્રા જેટલું નહીં, પ્રોટીન વડે સ્નાયુનું ગઠન કરવામાં પણ ફોલિક એસિડની સારી એવી ભૂમિકા છે. આથી તેનો પૂરતો ડોઝ શરીરને મળવો જોઈએ. કોઈવાર બિલાડી તથા કૂતરો ઘાસ મોંમાં નાખ્યા બાદ વમન કરે છે. આ જુદી કિસ્મની આયુર્વેદિક ચિકિત્સા છે. ઘાસના તણખલાને ચાવ્યા વગર તેઓ છેક ગળા સુધી પેસવા દે, થોડી વારમાં ઉબકા ચડે છે અને હોજરીમાંનો બધો અજીર્ણવાળો તેમજ બગાડવાળો ખોરાક વમન દ્વારા બહાર નીકળી આવે છે. આ જાતનું દ્રશ્ય જોવા મળે અગર તો બિલાડી કૂતરાની ગંદી બકારી ક્યારેક પડેલી દેખાય તો સમજવું કે એ જનાવરોએ ત્રિદોષની વ્યાધિનું આયુર્વેદિક પદ્ધતિએ નિરાકરણ લાવી દીધું. આયુર્વેદ મુજબ શરીર વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષને પાત્ર છે. સ્વાસ્થ્ય જળવાય તે માટે ત્રણેય વચ્ચે પારસ્પરિક સંતુલન રહેવું જોઈએ. શરીરની દરેકે દરેક જીવ રાસાયણિક ક્રિયામાં તેઓ ભાગ લેતા હોય છે. અસંતુલનને લીધે તેઓ વિકાર પામે તો શરીરમાં વિવિધ જાતના દર્દ પેદા થાય છે. ત્રિદોષ એ ભારતીય આયુર્વેદનું અતિ ગહન પાસું છે. આ માટેની વિશેષ જાણકારી માટે ધીરેન્દ્રનાથ રે નામના આયુર્વેદાચાર્યની કલમે લખાયેલું ધ પ્રિન્સિપલ ઓફ ત્રિદોષા ઇન આયુર્વેદા છે. 1937ની સાલમાં પ્રગટ થયેલી આવૃત્તિ સફારીના ગ્રંથાલયમાં છે. પ્રાચીન સમયમાં ગ્રીક અને રોમન લોકોએ વાત, પિત્ત અને કફનો સિદ્ધાંત હિન્દુઓ પાસેથી જાણ્યો, પણ તેનું ખરું રહસ્ય સમજી શક્યા નહીં. વાત એટલે વાયુ, કલેજામાં પેદા થાય તે પિત્ત, અને કફ એટલે ખાંસી દ્વારા નીકળતો બળખો, એવો ત્રિદોષનો અર્થ બહુ સંકુચિત અને અધૂરો છે. 1998ના વર્ષ દરમિયાન કોલકાતામાં મેલેરિયાનો રોગ અતિશય હદે ફેલાયો હતો. શહેરમાં આવેલા સેન્ટર ફોર નેચર કન્ઝર્વેશન એન્ડ હ્યુમન સર્વાઇવલના ડોક્ટર સુધીર સેનગુપ્તાને અને તેમના સાથી વિજ્ઞાનીઓને ત્યારે વિસ્મયજનક દ્રશ્ય જોવાનો લહાવો મળ્યો. ડોક્ટર સુધીર સેનગુપ્તા એટલે ધ બર્ડ ઓફ મિસ્ટ્રી જટિંગા વિશે સંશોધન કર્યા બદલ ખ્યાતિ પામેલા વિજ્ઞાની. ચકલીઓ પોતાના માળા ફરતે પેશન ફ્લાવર વૃક્ષના પાંદડા ગોઠવતી હતી. વિજ્ઞાનીઓએ પાંદડા તફડાવ્યા તો ચકલીએ બીજા લાવી અને ગોઠવી દીધા, ખુદ પણ અમુક પાંદડા ખાધા. વર્તણૂક પાછળનું રહસ્ય આ વૃક્ષના પાંદડામાં એન્ટી મેલેરિયા ક્વિનાઇન સત્વ છે. આપણે ત્યાં નર્સરી વાળાઓ ગુલતરાને પીકોક ફ્લાવર અથવા પ્રાઇડ ઓફ બાર્બાડોસ કહે છે. આ બધા દ્રષ્ટાંતો જાણ્યા પછી ઘડીક થોભો અને સહેજ અગત્યનો કહી શકાય એવો મુદ્દો વિચારો. તબીબી શાસ્ત્રમાં માણસ જેમ પ્રગતિ કરતો ગયો અને નવી રામબાણ દવાઓ શોધતો ગયો, તેમ રોગો પણ વધતા ગયા. આગેકૂચ તેણે ફક્ત તબીબીના ક્ષેત્રે કરી હોત તો રોગોનું પ્રમાણ વધ્યું ન હોત, પણ એવું ના બન્યું. કૃષિથી માંડી કેમિસ્ટ્રી સુધીના કેટલાય ક્ષેત્રોમાં આવિષ્કારો થયા. એક રિઝલ્ટ એ આવ્યું કે બધું મળી અને 4500 કૃત્રિમ પદાર્થો, ફૂડ એડિટિવ્સ જેમાં વપરાય એવી પોટેટો વેફર, હેમબર્ગર, ફ્રેન્કી, હોટડોગ વગેરે ફાસ્ટ ફૂડ ચીજો ફેશનેબલ ગણાવા લાગી. કુદરતી સ્વરૂપના ખોરાકનું ચલણ ઘટ્યું એટલે રોગોનું પ્રમાણ વધ્યું. લગભગ દરેક રોગના ઉપચાર માટે ડાક્ટર અને દવા ઉપલબ્ધ હોય ત્યારે ફિકર પણ શેની. આ સગવડ કુદરતના ખોળે વિહરતા સરેરાશ પ્રાણી પંખીને મળતી નથી, એટલે તે સૌએ ખાણીપીણીમાં ભારે સંયમ રાખવો પડે છે. આહારની પસંદગી તેઓ પૌષ્ટિકતાના આધારે કરે છે. સંતુલિત ભોજનમાં એકે વાતે કસર ન રહી જાય તેની કાળજી લે છે. આનો સરસ દાખલો મધ્ય અમેરિકાના હાઉલર મંકી કહેવાતા વાંદરાનો છે. આ વાંદરો ગમે તેટલો ભૂખ્યો હોય પરંતુ વિટામિનો અને ખનિજ તત્વો વડે ભરપૂર ન હોય એવા ખોરાકને અળકે પણ નહીં. ખોરાક અત્યંત સ્વાદિષ્ટ હોય તો પણ નહીં. બીજી તરફ પૌષ્ટિક ખોરાકનો સ્વાદ ભલે સહેજ કડવો, તુરો અને ફિક્કો લાગે, છતાં હાઉલર મંકી તેને પસંદગી પામે છે. પોષણની બાબતમાં તે એટલી હદે આગ્રહી છે કે ઘણીવાર તાજા પાંદડાની એમિનો એસિડ ધરાવતી સપાટીના માત્ર બાહ્ય પડને બરછટ જીભ થકી ઉખાડી ખાય અને બાકીના હિસ્સાને ફેંકી દે. હાઉલર મંકી અને માણસ વચ્ચે ખાણીપીણીની બાબતમાં એટલો મોટો ભેદ છે. તબીબોની સલાહ અનુસાર સરેરાશ માણસ રોજનું 60 મિલીગ્રામ જેટલું વિટામિન સી તેના આહારમાં લેતો હોય તો ચાલે. હાઉલર મંકી રોજનું 600 મિલીગ્રામ વિટામિન સી પોતાના ખોરાક સાથે લે છે. સામી દલીલ રૂપે એમ ન કહેતા કે વિટામિનનો રોજિંદો ડોઝ શારીરિક વજનના માપે હોવો જોઈએ. આ દલીલ બેકફાયર થાય તેમ છે. હાઉલર મંકીનું વજન 7-8 કિલોગ્રામ છે, જ્યારે સરેરાશ માણસ 65 કિલોગ્રામનો તો ખરો કે નહીં? રસાયણ શાસ્ત્રનો વિજ્ઞાની અને તે શાસ્ત્રને લગતા જ નોબેલ પારિતોષિકનો વિજેતા લિનસ પોલિંગને વિટામિન સી એટલું મહત્વપૂર્ણ લાગતું કે તેણે પોતાના માટેનો દૈનિક ડોઝ 3 ગ્રામથી શરૂ કરીને અને સતત વધારતા રહીને 18 ગ્રામ કર્યો હતો. આ મહત્તમ ડોઝ વખતે તેની વય 92 વર્ષની હતી. માણસ અને હાઉલર મંકીની બાબતે વિટામિન જેવો ફરક કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને રેસાદાર તત્વોમાં પણ જોવા મળે છે. હાઉલર મંકી આપણી જેમ સ્વાસ્થ્યને બદલે સ્વાદ માટે ખાય તો સ્ફૂર્તિની અને શક્તિની સતત કસોટી લેતું જંગલ જીવન ટૂંક સમયમાં જ તેના માટે જીવલેણ બને. આ દ્રષ્ટિએ તે પોતાનો જ ડાક્ટર છે, વધુ યોગ્ય રીતે કહો તો વૈદરાજ છે, કેમ કે દર્દને છેટું રાખવા તેણે આયુર્વેદિક જીવન પદ્ધતિ અપનાવી છે. માંદા પડીને ઇલાજ કરવો તે માંદા કરતા માંદા ન પડાય તેની જીવન પદ્ધતિ રાખવી બહેતર છે. આયુર્વેદના શાસ્ત્રને આહાર વિહાર યાને કે ખાણીપીણી તથા રહેણીકરણી એમ બે પાયા છે. એક તરફ ખાનપાનને જ ઔષધ લેખાવવામાં આવ્યા છે તો બીજી તરફ સુઘડતા સ્વચ્છતાને પ્રાચીન આયુર્વેદાચાર્યોએ વ્યાધિ ટાળવા માટેનો ગુરૂમંત્ર લિખાવી તેના પર સારો એવો ભાર મૂક્યો છે. આ ગુરૂમંત્ર અંગે સજીવ સૃષ્ટિના ઘણા ખરા સભ્યો હંમેશા સભાન રહે છે. ઇંગ્લેન્ડના બહુ ખ્યાતનામ પ્રકૃતિવિદ મોરિસ બર્ટને મે 1957માં અજુબા કિસમનો સીન દીઠો. સરે નામના પરગણામાં બર્ટનના નિવાસસ્થાન ફરતે મોટો બગીચો હતો. દેયળ, અબાબિલ, ટીકટીકી, ગંદમ વગેરે પંખેડા ઉપરાંત જંગલી કાગડા પણ બગીચામાં નિયમિત આવતા હતા. આંગણાનો સામાન્ય કાગડો એટલે કે ક્રો, જ્યારે બગીચાની મુલાકાત લેનાર કાગડા રૂક જાતના હતા. રંગે ભૂરાશ પડતા કાળા, છતાં ચાંચ હેઠળ ગરદનનો આગલો ભાગ સફેદ. સવારનો સમય હતો. બગીચાનું નકામું સૂકું ઘાસ એકઠું કરી મોરિસ બર્ટને તેમાં કાંડી ચાપી હતી. એક જંગલી કાગડાનું એ જ સમયે આગમન થયું અને બગીચામાં સવારનો નાસ્તો શોધવાનું મોકૂફ રાખી તે સીધો તાપણા પાસે ગયો, આગમાં પડતું મૂક્યું, પછી તરત પીછેહટ કરી દૂર ખસ્યો અને ત્યારબાદ ધરાર અગ્નિ સ્નાન કરવા માંગતો હોય તેમ વળી પાંખો ફેલાવતો જ્વાળા પાસે ગયો. આ રીતે વખતો વખત તેણે સાચે સાચ અગ્નિમાં સ્નાન કર્યું, છતાં પીછા એકદમ સળગી ન જાય તેની કાળજી પણ લીધી. સજીવ સૃષ્ટિના વિશારદ મોરિસ બર્ટને જોયું કે ફેલાવાયેલી બે પાંખો દરેક વખતે જ્વાળાના સંપર્કમાં આવતી હતી, પરંતુ આંખ ન જોખમાય એટલા માટે જંગલી કાગડો પોતાના મસ્તકને ડાબીયા જમણી તરફ વાળેલું રાખતો હતો. બધું ઘાસ બળી ચૂક્યું ત્યાં લગી એ કાગડો આવું વર્તન કરતો રહ્યો. કયા હેતુ સર? દેખીતી રીતે હેતુ પેસ્ટ કંટ્રોલિંગનો હતો. કાગડાના પીછામાં ભરાયેલી પરોપજીવી જીવાતો તેને કદાચ હદ ઉપરાંત કનડી રહી હતી, માટે કાગડો ત્રાસી અને જીવ પર આવ્યો હતો અને જીવાતોનો ખાત્મો બોલાવવા માટે તેણે સામે ચાલી પોતાના શરીર પર અગન જ્વાળા ઝીલી હતી. ઉંદર, ખિસકોલી, ગરોળી વગેરેને પણ ક્યારેક શિકાર કરી લેતા જંગલી કાગડા અતિશય ચબરાક હોય એટલે મોરિસ બર્ટને તેના બગીચામાં આવા મુલાકાતી કાગડાઓ માટે અખતરા રૂપે ખેલ કર્યો. માચીસની કાંડી તેણે કાગડાની હાજરીમાં સળગાવી અને તેના વડે સૂકું ઘાસ બાળ્યું. આ પ્રયોગ બીજી સવારે પણ યોજ્યો. વધુમાં લોન પર દિવાસળીઓ વેરી અને પછી ઉપાડી અને પછી વૃક્ષના ખરબચડા થળ સાથે ઘસી અને સળગતી કરી. દિવસો સુધી આવું ડેમોન્સ્ટ્રેશન ચાલુ રહ્યું. સમૂહચારી રૂક કાગડાનું જૂથ તેનું બરાબર અવલોકન પણ કરતું હતું. એક કાગડાએ છેવટે મોરિસ બર્ટનની નકલ કરવાનું શીખી લીધું. ઘાસમાં પડેલી એકાદ કાંડી તે શોધી કાઢે, વૃક્ષની ડાળે બેસી તેને ડાબાયા જમણા પગ નીચે દાબે અને કાંડીના ટેરવા પર જોરમાં ચાંચ ઘસી અને જલતી કરી દે. આ કાગડો ત્યારબાદ પાંખો ખોલે અને ચાંચમાં જ પકડેલી કાંડીની જ્યોત વડે પીછાને ડામ આપી દે. સ્ટરીલાઇઝેશનનું કામ અધૂરું રહી ગયું જણાય તો કાગડો બે ચાર વાર વધુ કાંડી ચેતાવે અને શરીરને જીવાણુ મુક્ત કરી નાખે. આ જાતનું વર્ણન આપણા મનમાં કૌતુક અને કદાચ રમૂજ પણ જગાડે, પરંતુ વર્તનનો ખુલાસો જાણવો હોય તો એ થોડોક સિરિયસ છે. એક જાણીતા પક્ષીશાસ્ત્રીએ કહેલું, બર્ડ્સ આર નોટ ઓનલી બર્ડ્સ, દે આર ફ્લાઇંગ ઝૂલોજિકલ ગાર્ડન્સ. પક્ષીનું શરીર મિની સજીવોના પ્રાણી સંગ્રહાલય જેવું છે. ઇતળી, જૂ, ચાંચળ, ડિંબ, સૂક્ષ્મ, જળો, મગતરા, ગિંગોડા, કીડી, તડતડિયા, કૃમિ, ધનેડા, ફૂગ અને બેક્ટેરિયા સહિત વિશેક જાતના પરોપજીવી સજીવો પક્ષીના મબલક પીછામાં કાયમી વસવાટ કરી તેના લોહી માંસ પર નભે છે, નિરંતર તેની શક્તિને હણિયા કરે છે. અંદાજે 20 જાતની પરોપજીવી જીવાતો વડે ખદબદતા ગંદમ પાણી કાંઠે થતા ખલેલી એટલે કે કરલ્યુ નામના પક્ષીની શારીરિક તપાસ લેનાર જીવવિજ્ઞાનીઓને તેના પીછામાં 1000 જૂ મળી આવ્યાનો કિસ્સો નોંધાયો છે. બીજી ઉપદ્રવી જીવાતોનો આંકડો ઉમેર્યા પછી તો જુમલો 7200 સુધી પહોંચ્યો. જીવાતોની સંખ્યાને પક્ષી તેની કુદરતી પ્રતિકારક શક્તિ વડે અંકુશમાં રાખી શકે ત્યાં સુધી તેના જાન માટે જોખમ નહીં, પરંતુ એ સંતુલન તૂટ્યા બાદ તેણે ધીમા મોતને ભેટવાનું રહે છે. પરોપજીવીઓનો રાફડો કાબુ બહાર ન જાય એટલે ખાતર પેલા જંગલી કાગડાની જેમ કેટલાક પંખીડા આગમાં શેકાવાનો પણ ખતરનાક માર્ગ અપનાવે છે. સ્વભાવ આટલી હદે વરણીયો થાય તેનું કારણ છે. જંગલી સૃષ્ટિમાં શિકાર અને શિકારી વચ્ચે જીવન મરણનો સંગ્રામ નિરંતર ચાલ્યા કરતો હોય અને મૃત્યુ હંમેશા દોરાવાર છેટે હોય ત્યારે મુખ્યત્વે શિકાર ગણાતા સજીવને માંદગી પોસાય નહીં. બીમારીના વાકે નિષ્ક્રિય બની પડી રહેવાનું થાય તો જોખમો વચ્ચે જીવવું મુશ્કેલ બને. જીવાતોનો ચેપ પ્રાણી કરતા પંખીને વધુ માત્રામાં લાગે, કેમ કે બચ્ચાની હગાર વડે દરરોજ ખરડાતો તેનો માળો ગંદકીનું ઘર છે. હગારમાં ચેપી ફૂગ, લોહીપીણા કીટકો અને જીવલેણ બેક્ટેરિયા ફાલવા માંડે એટલે માળો છેવટે માંદગીનું ઘર બને. સદભાગ્યે કુદરતે અમુક પંખીડાને સ્વચ્છતા જાળવવામાં તેમજ માંદગી ટાળવામાં પરોક્ષ રીતે સરસ મદદ કરી છે. આ પંખીડાના બચ્ચાની હગાર લોંદાના કે રગડાના સ્વરૂપે બહાર આવતી નથી. નિકાલ પહેલા આંતરિક વ્યવસ્થા મુજબ જિલેટીન કે પોલિથિલિન જેવા દેખાતા પાઉચમાં તેનું પેકિંગ થાય છે. કુદરતે બચ્ચાના આંતરડામાં જ પેકેજિંગનો બંદોબસ્ત કર્યો છે. પાઉચ બહાર નીકળતું દેખાય કે તરત મમ્મી અથવા ડેડી પક્ષી તેને ચાંચમાં પકડી અને સંભાળી લે છે અને પછી માળા કરતા એકાદ બે ફરલાંગ છેટે ફેંકી આવે છે. નજીકમાં જો નદી હોય તો એમાં પધરાવે છે. આ પ્રકારનું સેનેટરી કાર્ય બજાવનાર એક પક્ષી કસ્તુરો છે. થળચળ નામનું પક્ષી તેના બચ્ચાની હગાર ભરેલી કોથળીને દૂરના એકાદ વૃક્ષની ડાળે મૂકી દે છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનું ચોખલિયા સ્વભાવનું લાયર બર્ડ જવાબદાર નાગરિકની જેમ હગારની પોટલીને જમીનમાં દાટી તેના પર માટી પાથરી દે છે. બાટણ ટીટોળી ઈંડાના વાસ મારતા કાચલાને પણ ચાંચમાં પકડી દૂર નાખી આવે છે. એકાદ બચ્ચું મરી જાય તો સરેરાશ પંખી તેનાય મૃતદેહને લાંબો સમય માળામાં ન રહેવા દે. હગાર જ્યાં નાખવાનો ધારો રહ્યો હોય ત્યાં લગીની સ્મશાન યાત્રા કાઢે એ વાત પણ નિશ્ચિત છે. આ રીતે દૂરના મુકામે જવા પાછળની ગણતરી એ કે શિકારીની નજરે માળાની હાજરીને ખુલ્લી પાડી દેતી નિશાનીઓ આસપાસ ક્યાંય ન રહેવી જોઈએ. બાકી ગંદકી ફેલાવતા કચરાનો નિકાલ કરવામાં આવે તો મુખ્ય આશય માંદગીને જ દૂર રાખવાનો હોય છે. સ્વચ્છતાની બાબતમાં ફૂવળ હોય તે પક્ષીની અંતે શા હાલ થાય છે એ દાખલો આપણે ત્યાંનું શિંગડિયું ઘુવડ છે. ઉંદરો, સસલા, ખિસકોલી વગેરેના અવશેષોને પોતાની હગારને ત્યાં ઓકીને કાઢી નાખેલી છછુંદરના વાડની ગોટીનો નિકાલ તે કદી ન કરે એટલે ઘણીવાર જીવાતોનો ચેપ તેને અકાળે મારી નાખે છે. અલબત્ત સ્વચ્છતાના આગ્રહી પક્ષીને વહેલો મોડો ચેપ તો લાગે છે. એકવાર પરોપજીવી જીવજંતુઓ તેના પીંછાદાર શરીરને મફતિયા લોજિંગ બોર્ડની ધર્મશાળા સમજી ધામા નાખે એટલે માનો કે જમડા ઘર ભાડી ગયા. જિંદગીભર તે વળગાળ દૂર થતો નથી. મામલો જીવલેણ માંદગી સુધી ન વકરે તે માટે વારંવાર તેણે સફાઈ ઝુંબેશ હાથ ધરવી પડે છે. જીવવિજ્ઞાની મોરિસ બર્ટને જોયેલો રાની કાગડો શરીર શુદ્ધિ માટે અગનજ્વાળા વેઠવાની હદે ગયો, પણ સામાન્ય પક્ષી અગ્નિ સ્નાનને બદલે જળ સ્નાન કે ધૂળ સ્નાન કરે છે. બટેર, લાવરી, તેતર, રણગોધલા, બટાવડા વગેરેને ધૂળ સ્નાન પસંદ છે. ઘરના આંગણામાં ધૂળ સ્નાન કરતી ચકલીનું દ્રશ્ય તો ઘણી વખત જોવા મળે છે. તેતર જેવા વગડાઉ પંખીડા રેતાળ જમીન પર છીછરો ખાડો કરી તેમાં બેસે, જનૂનપૂર્વક પીછા વીંઝવાનું શરૂ કરે, વખતો વખત પડખાભર થાય અને ક્યારેક આડોટે પણ ખરા. આપણી દ્રષ્ટિએ તે ગંદા થવાના ધંધા લેખાય, પરંતુ ચેપી જીવાતોનો ત્રાસ વેઠતા પક્ષીઓ માટે તે ગંગામાં પવિત્ર થયા જેવું સ્નાન છે. પીછાને ભરપૂર ધૂળ કે રેતી વડે ખરડ્યા બાદ પક્ષી અંતે ઝાટકા સાથે તેને ખંખેરવા માંડે ત્યારે ચારે કોર ફેંકાતા કણો ભેગા હજારો બેક્ટેરિયા, જૂ, ટોલા, ડિંભ વગેરે નીકળી જાય છે. પૂરી દેશ શુદ્ધિ તો ન થાય, પણ ધૂળ સ્નાન પછી ગંભીર માંદગીનું જોખમ ચોક્કસ ટળે છે. અમુક ચેપજન્ય દર્દો પણ નાબૂદ થાય છે. સેંકડો જાતના પંખીડા આવા ડ્રાય ક્લીનિંગ માટે જાણીતા છે, જ્યારે બીજા અનેકને જળ સ્નાન માફક આવે છે. બીમારીથી છુટકારો મેળવવા સૂર્ય સ્નાન પણ અકસીર છે. આ ઘરગથ્થુ ઉપચાર કરતી વખતે કાજિયા પક્ષી ક્યારેક બહુ લાક્ષણિક પોઝ અપનાવે છે. સૂર્યની દિશામાં શરીરને ટટ્ટાર રાખી તે સહેજ ડાબી યા જમણી તરફ નમે છે. જોંકની સામી તરફવાળી પાંખને ખુલ્લી કરી તેના પર સૂર્યકિરણો ઝીલે અને બરાબર શેક લેવાયનો સંતોષ થાય ત્યારે વિરુદ્ધ દિશામાં ઝૂકી બીજી પાંખને 15-20 મિનિટ સુધી સૂર્ય તરફ ખુલ્લી રાખે. ભરબપોરનો વખત હોય તો પીછાનું તાપમાન વધી 30-35 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તાપમાન કરતા પણ સૂર્યના નીલાતીત કિરણો અમુક પરોપજીવી માટે ડેથ સર્ટિફિકેટ ફાડી નાખે છે. વધુ મોટા કીટકો મરતા નથી, આમ છતાં પીછામાં તેઓ અકળામણના માર્યા ભાગદોડ શરૂ કરે છે, એટલે તરત પક્ષીના ધ્યાન પર આવે છે અને પક્ષી તેમને ચાંચ વડે ઝડપી લે છે. હાથી, સાબર, જીરાફ, દીપડા વગેરે પ્રાણીઓની જીવનશૈલી પણ આયુર્વેદના સિદ્ધાંતો મુજબની છે. તંદુરસ્તી અને તાકાત જાળવવા માટે તેઓ બધું કરી છૂટે છે. દાખલા તરીકે જીરાફ ઘાસને બદલે માટી આરોગે છે. માટી ક્ષારયુક્ત છે, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ખનિજ તત્વો ધરાવે છે. આ તત્વો વગર શારીરિક પ્રતિકાર શક્તિ જળવાય નહીં, એટલે સપ્તાહમાં એકાદ વખત જીરાફ માત્ર ક્ષારયુક્ત માટીનું ભોજન લે છે. રૂચિ મુજબ થોડુંક ઘાસ પણ ખરું, છતાં પેટમાં અમીબાનો, કૃમિનો અથવા બેક્ટેરિયાનો ઉપદ્રવ વધ્યો હોય એ વખતે જીરાફ કિલોગ્રામના હિસાબે નકરી ક્ષારયુક્ત માટી વડે હોજરી ભરે છે. મોકો સાપડે તો નદીપટનું મીઠું પણ કલાકો સુધી ચાટે છે. ક્ષારમાં ખાસું મેગ્નેશિયમ હોય જે રેચક છે. આ રીતનો જુલાબ લેવાયા પછી બીજા દિવસે પેટ સાફ થાય છે અને પેટના કચરા ભેગી પરોપજીવીનીઓની પણ સદગતિ થાય છે. કુદરતી ઉપચારનો ફાયદો પાછો એ કે શરીરમાં જે ખનિજ તત્વોની ઉણપ હોય તે જુલાબના બહાને પૂરાય છે. હાથી પણ આવો રેચ વખત વખત લે છે. જ્વાળામુખીની રાખે સર્જેલા ખડકો તેને વધુ પસંદ છે, કેમ કે એવા પથ્થરોમાં કેલ્શિયમનું તથા મેગ્નેશિયમનું પ્રમાણ ચડિયાતું હોય છે. હાથીની ઘ્રાણેન્દ્રિય બહુ સતેજ છે. ક્ષારોની વિશેષ માત્રા ધરાવતા ખડકોને પારખીને તે પોતાના દંતશૂળ વડે ત્યાંના ચક્કા ખોતરી કાઢે છે. આ દ્રષ્ટાંતોનો સાર એ કે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનેવા સજીવ સૃષ્ટિના બધા સભ્યો શરીરને નિરોગી રાખવા માટે વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન જાળવે છે. સભાનતા કુદરતી છે, બુદ્ધિજન્ય નથી. બુદ્ધિની આવશ્યકતા પણ તેમને રહી નથી. મનુષ્ય પાસે બુદ્ધિ છે, પરંતુ અફસોસ કે ત્રિદોષના મામલે અમુક લોકો માટે તે કામની રહી નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર માનવ શરીર પંચમહાભૂતનું બનેલું છે, જેમાં જળ, પૃથ્વી, આકાશ, તેજ તથા વાયુ એ 5 તત્વો છે અને તે સૌ માનવ દેહના ઘટકો છે. આ તત્વોના કાર્યો સરવાળે કફ, પિત્ત તથા વાત એટલે કે વાયુ પેદા કરે છે. કાર્યોનું પરિણામ સકારાત્મક નીવડે કે નકારાત્મક સાબિત થાય તે મનુષ્યના આહાર પર અવલંબે છે. આહારના પણ રજસ, તમસ અને સાત્વિક એમ 3 પ્રકારો છે. એકેયની બાબતમાં અતિરેક કરવાની આયુર્વેદ શાસ્ત્ર મુજબ અનુમતિ નથી. આ સંહિતાનું પાલન અમુક ખાટસવાદિયા મનુષ્યો કરતા નથી, મનુષ્યેતર સજીવો બહુ સહજ રીતે કરે છે.
ફેક્ટ ફાઇન્ડર સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરીનો વિભાગ. પ્રશ્ન: પેચોટી ખસી જાય ત્યારે દૈહિક ક્રિયા મુજબ પેટમાં શું બન્યું હોય છે અથવા બની રહ્યું હોય છે? માલિશ કર્યા પછી કેમ રાહત મળે છે? જવાબ: માનવ શરીરમાં અંબોય કે અંભોય કે પેચોટી નામના અવયવનું ક્યાંય અસ્તિત્વ જ નથી, એટલે તેના ખસી જવાનો સવાલ જ નથી. આ શબ્દો વર્ષો પહેલા ભારતના વિદ્વાન આયુર્વેદાચાર્યોએ શોધી કાઢ્યા હતા. દરેક શબ્દ જો કે આયુર્વેદની દ્રષ્ટિએ અર્થપૂર્ણ છે. સંસ્કૃતમાં પાણીને અંબ એટલે કે અંભ કહે છે. દાખલા તરીકે અંબુજ એટલે કે પાણીમાં ખીલતું કમળ અને અંભોદ એટલે પાણીનું બનેલું વાદળ. આંટા કે વડ સૂચવતા પેચ શબ્દ વડે પેચોટી શબ્દ રચાયો છે. અંબોય યાને કે પેચોટી ખસી જાય ત્યારે સ્નાયુના વડ ચડ્યા જેવો કે તેમાં પાણી ભરાયા જેવો સોજો વર્તાય, એટલે ભાષાકીય રીતે શબ્દરચના ખોટી નથી. અંબોય કે પેચોટી વિશે બીજી દરેક માન્યતા વૈજ્ઞાનિક રીતે ખોટી છે.
ઘણા કેસોમાં પેટના દુખાવાની ફરિયાદ પરિતનની નાની મોટી સમસ્યાના કારણે પેદા થતી હોય છે. આ બેવડું પળ મેમ્બ્રેન એટલે કે શ્લેષ્મ ત્વચાનું બનેલું હોય છે. મેડિકલ સાયન્સનો પેરીટો નિયમ શબ્દ અપનાવીને જ આગળ વાત કરો તો અત્યંત પાતળા એવા બે આવરણો વચ્ચે લગભગ 80 મિલીમીટર પ્રવાહી ધરાવતું પેરીટો નિયમ એક જાતનું કુદરતી પેકિંગ મટીરિયલ છે, જે આંતરિક પોલાણમાં રહેલા અવયવોને પેટની પડખાની અને પીઠની બરછટ માંસપેશીઓ સાથે ટકરાવા દેતું નથી. આંતરડા, જઠર, ગ્રહણી, લીવર, બરોળ વગેરે અંગો બિલકુલ ઘર્ષણ ન ખમી શકે એટલી નરમ અને નાજુક મર્મ ત્વચા ધરાવે છે. પોલિથિલિન બેગ જેવી લીસી, પારદર્શક અને લુબ્રિકેટેડ સપાટીવાળા પેરીટો નિયમના સંપર્કમાં રહેતા અંગોને તેનું ઘર્ષણ નામ માત્ર જણાતું નથી. આ રક્ષણાત્મક પેકિંગ મટીરિયલ ક્યારેક પેચોટી ખસ્યાનું કારણ બને છે. નાભી એટલે કે દૂટી પાસે માંસપેશીઓ સાથે જોડાયેલા પેરીટો નિયમના બે પળો ક્યારેક એટલા ભાગમાં પરસ્પર ચોંટી જાય છે એટલે તેમની વચ્ચે લુબ્રિકેટિંગ પ્રવાહી માટે મોકળી જગ્યા રહેતી નથી. આવરણ છેવટે બરછટતા ધારણ કરે છે એટલે નાના આંતરડાને ઘર્ષણ વર્તાયા વિના રહેતું નથી. પેટની બખોલમાં ક્યારેક વધુ પડતું પ્રવાહી જમતા આંતરડાનું કુદરતી આ કુંજન પણ જો કદાચ અટકી પડે તો ખોરાકનું બરાબર પાચન થઈ શકે નહીં. કોઈવાર બેક્ટેરિયાના ચેપને લીધે પેરીટો નિયમમાં સોજો આવે છે, પેટમાં દુખાવો જણાય છે. સામાન્ય રીતે નાભી ફરતેનો ભાગ પણ ત્યારે સૂજીને સહેજ કઠણ બને છે. આ બીમારીને પેરીટોનિસિસ કહે છે. મામલો ચેપનો ના હોય તો શક્ય છે કે હળવા દાબ સાથે માલિશ કર્યા પછી આવરણના ચીપકેલા પડો છૂટા થાય અને ખસેલી પેચોટી તેનું યથાસ્થાન પાછું ગ્રહણ કરી લે. પોલિથિલિન બેગના ચીપકેલા પડોને છૂટા પાડવાની એ જ પ્રેક્ટિકલ રીત છે. બેગને આપણે મસળીએ છીએ. પેરીટો નિયમ સાથે ચીપકી ગયેલું આંતરડું પણ માલિશને લીધે મુક્ત થતા તેને રાહત મળે છે. અલબત્ત બીમારી ચેપજન્ય હોય તો આવો ઇલાજ મોટાભાગે ઊંટ વેદુ પુરવાર થાય, કેમ કે ત્યારે દવાઓ વિના દર્દી સાજો થતો નથી. ચેપજન્ય પેરીટોનાઇટિસ જાનલેવા રોગ નીવડી શકે છે. અણઘણ રીતે માલિશ કરાય તો બેક્ટેરિયા ગ્રસ્ત એપેન્ડિક્સ ફાટે ત્યારે જોખમ ઓર વધી જાય છે.
ફેક્ટ ફાઇન્ડર પ્રશ્ન: માણસ તેનું મગજ 10% જેટલા જ પ્રમાણમાં વાપરે છે, 100 એ 100% જેટલું ઉપયોગમાં લે તો બૌદ્ધિક ક્ષમતા કેટલે સુધી ખીલે? આ પ્રશ્નનો જવાબ પણ રસપ્રદ છે, આવો જાણીએ. પ્રશ્નને પહેલા તો પડતો મૂકી દો, કેમ કે માણસ લગભગ દરેક ક્રિયા વખતે પોતાના મગજના બધા ભાગોને કામમાં લે છે. પ્રસ્તુત જવાબમાં તેનો ખુલાસો આગળ પણ આવી રહ્યો છે. દરમિયાન પ્રશ્ન અંગે વાત કરીએ. 10% ભ્રામક ખ્યાલ લોકોના મગજમાં ઘૂસ્યો તે માટે થોડો ઘણો દોષ ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઇનના માથે ઢોળી શકાય, જેણે સાપેક્ષવાદના નામે પુષ્કળ ખ્યાતિ મેળવ્યા પછી એક મુલાકાત દરમિયાન પોતાની સફળતાનું રહસ્ય સમજાવતી વખતે એમ કહેલું: કુદરતે બધા મનુષ્યોને લગભગ એક સરખું મગજ આપ્યું હોવા છતાં સરેરાશ વ્યક્તિ તેના મગજનો પૂરેપૂરો ઉપયોગ કરતી નથી. વિચારવાની બાબતમાં આળસ દાખવતા લોકો તરફ આઇન્સ્ટાઇને ખરેખર તો આંગળી ચીંધેલી, પણ સમાચાર માધ્યમોએ વાતનો મર્મ પકડ્યા વગર તેના નિવેદનને સારી એવી પ્રસિદ્ધિ આપી. કેટલાક વર્ષ બાદ અમેરિકાની વિખ્યાત નૃવંશાસ્ત્રી માર્ગરેટ મીડે જણાવ્યું કે રોજબરોજના કાર્યોમાં આપણે ફક્ત 6% મગજ વાપરીએ છીએ. 1908માં અમેરિકન સાયકોલોજીસ્ટ વિલિયમ જેમ્સે તેના ધી એનર્જીસ ઓફ મેન પુસ્તકમાં 10% આંકડો પાડ્યો ત્યારે જેમ્સની આંતરરાષ્ટ્રીય શાખ જોતા તે ફિગરને વૈજ્ઞાનિક સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું. વાસ્તવમાં 10% ફિગર વૈજ્ઞાનિક સત્ય નથી, પણ વાયકા છે, જેને ખોટી સાબિત કરવા માટે પુરાવાઓની કમી નથી. દાખલા તરીકે માનવ મગજ ફક્ત 10% જેટલા પ્રમાણમાં વપરાતું હોવાની માન્યતાનો અર્થ એ થાય કે બાકીના 90% મગજ વિના માણસ પોતાનું રોજિંદું કાર્ય ચલાવી શકે છે. જુદી રીતે કહો તો સરેરાશ 1400 ગ્રામ વજન ધરાવતા મગજનો 1260 ગ્રામ જેટલો હિસ્સો શસ્ત્રક્રિયા વડે કાઢી લેવાયા પછીએ પણ ચેતાતંત્રની સ્થિતિમાં એકંદરે કશો ફરક ન પડે.
જ્યારે હકીકત એ છે કે સ્ટ્રોકના હુમલા વખતે મગજના જરાક અમથા હિસ્સામાં પણ રક્ત પ્રવાહ અટકે તો પક્ષાઘાત થવાની પૂરી શક્યતા રહે છે. એક મનોવૈજ્ઞાનિકે વર્ષો પહેલા 10% આંકડાને યોગ્ય ઠરાવવા એવી દલીલ કરી કે માનવ મગજમાં બધા ચેતાકોષો ન્યુરોન્સ એક સાથે ફાયરિંગ કરતા નથી. કોઈપણ સમયે માત્ર 10મા ભાગ જેટલા કોષો દ્વારા સિગ્નલોનું પ્રસારણ થાય છે. આ ચોક્કસ આંકડો તેણે શી રીતે જાણ્યો એ તેને ખબર, પરંતુ સિગ્નલના ટ્રાન્સમિશનમાં ભાગ ન લેનાર બીજા અબજો ચેતાકોષો તેનું રિસેપ્શન મેળવતા હોય છે. હલકમલગની વાતો સાથે જમવાની સાદી ક્રિયા થતી હોય ત્યારે પણ લગભગ આખું મગજ સક્રિય રહે છે, કેમ કે ત્વચા, ચક્ષુ, કાન, જીભ, નાક એ પાંચેય જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત વાચાને તથા હલનચલનને લગતા ન્યુરોન્સ યાને મોટર ન્યુરોન્સ પણ નવરા પડતા નથી. ઉત્ક્રાંતિના દૃષ્ટિબિંદુને જોતા માનવ શરીરને જો 100% મગજનો ઉપયોગ ન હોત તો મનુષ્યેતર જીવોની તુલનાએ પ્રમાણ માપે મોટી સાઇઝના મગજની ઉત્પત્તિ એ શરીરમાં થાત નહીં. આથીને તેમજ વહેલને કુદરતે માનવ મગજ કરતા મોટા કદના મગજ આપ્યા છે, ખરું ને? પરંતુ શારીરિક વજનના પ્રમાણમાં માનવ મગજ હાથીના મગજ કરતા 12.5 ગણું અને વહેલના મગજ કરતા તો 1000 ગણું ચડિયાતું છે. મનુષ્યનું કામ 1400 ગ્રામને બદલે 140 ગ્રામના એટલે કે 10% દિમાગ વડે ચાલી જતું હોય તો બાકીના 90% ન્યુરલ નેટવર્કની ઉત્ક્રાંતિ થાય શા માટે? 10% ભ્રમણા ફેલાયાનું વધુ એક સંભવિત કારણ એ હોય કે કુદરતે ઘણા ખરા જ્ઞાન કોષો વચ્ચેના જોડાણો ડબલ ટ્રેકમાં અને મલ્ટીપલ ટ્રેકમાં કર્યા છે. સમાંતર જ્ઞાન તંતુઓ ગોઠવ્યા છે, એક જાતની બેકઅપ સિસ્ટમ રચી છે, જેથી એકાદ જોડાણ ખોરવાય તો બીજું કામ લાગે. પરંતુ અન્ય સમાંતર માર્ગો દ્વારા સંદેશાનું વહન ન થાય આ બધી હકીકતો દુર્ભાગ્યે 10% વાળી વાયકાનું ખંડન કરી શકી નથી, કેમ કે નામાંકિત મહાનુભાવો તેને વખતો વખતે જગાવતા રહે છે. ઇઝરાયલના કથિત સ્પૂન બેન્ડર યુરી ગેલરે 1996માં તેના પુસ્તક યુરી ગેલર્સ માઇન્ડ પાવર કીટમાં લખ્યું કે ઘણા ખરા લોકો તેમનું ફક્ત 10% મગજ વાપરે છે. શા કારણે? કેમ કે 100% મગજ વાપરતો ધ વન એન્ડ ઓનલી તો માત્ર યુરી ગેલર છે.
ફેક્ટ ફાઇન્ડર પ્રશ્ન. ચારે બાજુ તદ્દન શાંતિ હોવા છતાં ક્યારેક કાનમાં સીટી જેવો તો ક્યારેક તમરાના સંગીત જેવો અવાજ સતત કેમ સંભળાય છે? ચાલો આ પ્રશ્નનો જવાબ મેળવીએ. કાનની બહાર જે ઉદ્ભવ્યો ન હોય એટલે કે જેને ઉત્પન્ન કરતો સ્ત્રોત આસપાસના વાતાવરણમાં ક્યાંય ન હોય અને છતાં કાનની અંદર સીટીના કર્કશ અને સિસકારાના મંદ ધ્વનિ રૂપે સંભળાયા કરે તે અવાજને તબીબી શાસ્ત્રીઓ ટીનીટસ કહે છે. ઘણા લોકોને ટીનીટસ તીણી સીટી કે સિસકારા નહીં પણ ભમરાના ગુંજારવ, સમુદ્રની ઘૂઘવાટી, વરાળના છૂંકારા, અગર તો કંસારીના કે તમરાના સંગીત તરીકે સંભળાય છે. અવાજ ક્યારેક થોડી સેકન્ડ પૂરતો અટકે, ફરી શરૂ થઈ જાય અને પાછો સહેજ અટકે. પરંતુ ઘણા કિસ્સામાં ટીનીટસની બીમારી તેના દર્દીને ઘડીકવાર પણ શાંતિ મળવા દેતી નથી. ધ્વનિ પ્રસારણ સતત ચાલુ રાખી તેને એકધારો ત્રાસ આપ્યા કરે છે. ટીનીટસના વિવિધ લક્ષણોની જેમ ટીનીટસનો વ્યાધિ લાગુ પડવાના કારણોમાં પણ ખાસું વૈવિધ્ય છે. કાનની અંદર મેલની વધુ પડતી જમાવટ, ફૂગનો કે બેક્ટેરિયાનો ચેપ, માથાને વાગેલો મૂંઢમાર, કશીક દવાના ઓવરડોઝની માઠી આડઅસર, જડબાનું ખસી ગયેલું એલાઇનમેન્ટ વગેરે જાત જાતના કારણો ટીનીટસની બીમારી સર્જવામાં નિમિત્ત બની શકે છે. એટલે કે પાકે પાયે નિદાન કરી ચોક્કસ કારણ શોધવું એ પણ સહેલી વાત નથી. મેડિકલ તપાસના અંતે ક્યારેક ફક્ત 3 પ્રાથમિક નિદાનો પાસે મામલો અટકી જાય છે. પહેલું નિદાન, ટીનીટસના રોગીને તીણી સીટીનો કે તમરાના સંગીતનો કે તોફાની સમુદ્રનો અવાજ કાયમ અને વણઅટક્યો સાંભળ્યા કરે તો માનવું એ ફરિયાદના મૂળમાં રહેલું કારણ પણ કાયમી છે. દાખલા તરીકે ઇન્ફેક્શન લાગ્યું છે અથવા કાનમાં મેલનો ભરાવો થયો છે. બીજું નિદાન, દર્દીને અવાજ સતત નહીં પરંતુ દર 2-5 સેકન્ડના અંતરે સંભળાયા કરે એ દશાનું સંભવિત કારણ એ કે તેના ઇનર ઇયર એટલે કે છેક અંદરના શ્રવણ તંત્રને એક ધારો રક્ત પ્રવાહ મળતો નથી. ત્રીજું નિદાન, એ જ રીતે અવાજ માનો કે દિવસના ફક્ત અમુક સમયગાળા દરમિયાન ગુંજે કે ગાજે તો એમ સમજવું કે મગજના જ્ઞાનતંત્ર સાથે એ શ્રવણતંત્રનું જોડાણ કદાચ વ્યવસ્થિત નથી. તબીબી નિષ્ણાંતોના મંતવ્ય પ્રમાણે ટીનિટસના આજકાલ વધી રહેલા કેસો માટે નોઇઝ પોલ્યુશન જવાબદાર છે અને તેનો નંબર 1 સ્ત્રોત ઘોંઘાટિયા સંગીતનો અને જિમ્નેશિયમના સાઉન્ડનો વાયરો છે. હાઈ ડેસિબલ અવાજના મોજા જાણે આઘાતના મોજા હોય એમ દબાણભેર ઇનર ઇયર એટલે કે આંતરિક શ્રવણ તંત્રમાં પ્રવેશે છે અને જ્ઞાનકોષો સાથે જોડાયેલા ત્યાંના બારીક તાંતણાને હચમચાવી દે છે. સાધારણ વોલ્યુમના અવાજ વખતે તો એ તાંતણા ફક્ત નજીવું હલનચલન કરીને જરૂર પૂરતા ન્યુરો ટ્રાન્સમીટર્સને મગજના શ્રવણ કેન્દ્ર તરફ મોકલે અને તે મુજબ આપણે સાધારણ અવાજને સાધારણ વોલ્યુમમાં જ સાંભળીએ. ધમાકેદાર સંગીત વખતે એવું બનતું નથી. આંતરિક કાનના તાંતણા સખત રીતે હલબલી જાય છે. અવાજના મોજાનો સુસવાટો તેમને હદ ઉપરાંત વાળે છે. આ વસમી સ્થિતિ લાંબો સમય રહે કે પછી તેનું વારંવાર પુનરાવર્તન થતું રહે તો મરોડાયા કરતા તાંતણા પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે. અવાજની કંપ સંખ્યાના પ્રમાણમાં વળ્યા બાદ તરત પાછા ટટ્ટાર બની જતા નથી. ક્યારેક આપોઆપ સહેજ નમી પડે છે. તાંતણાનું નમન એ પહેલા ન્યુરો ટ્રાન્સમીટર માટે અવાજનું સિગ્નલ છે. બહારથી અવાજ ભલે આવતો ન હોય અને ચારે બાજુ વાતાવરણમાં ભલે સોંપો પડી ગયેલો હોય છતાં નમેલા બારીક તાંતણા મગજની અંદર ઓડિટરી નર્વ્સ એટલે કે શ્રવણ જ્ઞાન તંતુને ઉત્તેજિત રાખે એટલે કાનમાં સીટી વાગ્યા કરે છે. પ્રશ્ન, શિયાળામાં ઠંડી પડે ત્યારે હાથના રૂવાડા કેમ ઉભા થાય છે? આ પ્રશ્નનો જવાબ છે, આપણા રોજિંદા જીવનમાં સામાન્ય રીતે અને વળી સામાન્ય પણ જણાતા કેટલાક અનુભવો પાછળનું વિજ્ઞાન ક્યારેક બહુ વિસ્મયકારક હોય છે. ઉભા થતા રૂવાટાનું વૈજ્ઞાનિક રહસ્ય પણ અજબ ગજબનું છે. શિયાળામાં પુષ્કળ ઠંડી પડે ત્યારે શરીરનું તાપમાન જાળવવા માટે આપણું મગજ જુદી જુદી 3 રીતો અપનાવે છે. શરીરના દરેક સ્નાયુને તે સંકોચાવાનું ફરમાન મોકલે છે. ધ્રુજારીની ક્રિયા થોડી ઘણી ગરમી પેદા કરે છે, એટલે વાતાવરણની ઠંડી હવામાં ભળી જતી શારીરિક ગરમીની ખોટ એ બહાને પૂરાય છે. બીજું કે ત્વચા પાસે આવેલી નસોને મગજ સંકોચી દે છે, એટલે ત્યાં રક્ત પ્રવાહ ઘટતા લોહીનો ગરમાવો હવામાં ઉડી જતો નથી. મગજની ત્રીજી યુક્તિ શરીરના બારીક રૂવાટાને ખડા કરી દેવાની છે, જેના માટે તે રૂવાટા નજીકના ટચુકડા સ્નાયુને વિસ્તરવાનો આદેશ પાઠવે છે. સ્નાયુનું દબાણ રૂવાટાની ફરતેની ત્વચાનો સૂક્ષ્મ ટેકરો રચે છે અને રૂવાટા ટટ્ટાર થાય છે. ત્વચાની બાહ્ય સપાટી એ કુદરતી રીતે તંગ બને છે, એટલે પરસેવાની ગ્રંથિ સહિતના બધા ગોળાકાર ખુલ્લા છિદ્રો પણ જાણે ખુલ્લી પર્સની જીપ ચેન બંધ કરી હોય તેમ ચપોચપ ભીડાય છે. એ પછી શારીરિક ગરમી તેના દ્વારા બહાર નીકળવા પામતી નથી. શરીરની ગરમી સરવાળે શરીરમાં જ સીલ બંધ થાય છે. હવે બીજો સવાલ, શિયાળાની ઠંડી વખતે માથાના વાળ કેમ ઊભા થતા નથી? માથાના વાળનું કાર્ય શારીરિક ગરમીને બહાર જતી રોકવાનું નહીં પણ બહારની ગરમી સામે મગજને રક્ષણ આપવાનું છે, એટલે કે રૂવાટા કરતા તદ્દન ઉલટું છે. આ વાળનો જથ્થો હંમેશા લચેલો જ રહેવો જોઈએ. આફ્રિકાના હફસી લોકોના વાળ તો પવનમાં અસ્તવ્યસ્ત ન થાય એ માટે કુદરતે ખાસ કાળજી રાખી અને કાથીના ગૂંથેલા કાર્પેટ જેવા સાવ ટૂંકા આપ્યા છે. ઉષ્ણકટિબંધની ગરમી સામે એ વાળ હફસીના મગજને ઠંડુ રાખે છે. આફ્રિકામાં સૌની હેરસ્ટાઇલ સરખી અને પરમેનન્ટ રહે છે. પ્રશ્ન બીજો, મેન્થોલવાળી પોલો, મિન્ટો, અગર તો બીજી પીપરમિન્ટ ખાધા પછી તરત સાદું પાણી પીતા તે ઠંડુ કેમ જણાય છે?
આ પ્રશ્નનો જવાબ છે, નાનપણથી આપણને કેટલાક સામાન્ય અનુભવો રોજબરોજ થતા હોય છે, છતાં તેમની પાછળ રહેલું સાયન્સ ક્યારેક પુખ્ત વય સુધી જાણવામાં આવતું નથી. રોજિંદા અનુભવો વળી મનમાં જાજુ કુતૂહલ પણ જગાડતા નથી. પીપરમિન્ટ ખાધા પછી જીભ પર અનુભવાતી ઠંડક તેનું દ્રષ્ટાંત છે. અનુભવનો વૈજ્ઞાનિક ખુલાસો મેળવતા પહેલા મિન્ટને બદલે રોકેટની વાત કરીએ. રોકેટના બળતણનું દહન રાસાયણિક દ્રષ્ટિએ એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. એક્ઝો બરાબર બાહ્ય, આંતરિક ન હોય તેવું, બહારનું થર્મિક બરાબર ઉષ્ણતાને લગતું. જીએસએલવી જેવું તોતિંગ રોકેટ તેના ટેકઓફ બાદ પ્રથમ 2.5 મિનિટ દરમિયાન પ્રતિ સેકન્ડે 15 ટન બળતણનું દહન કરે છે. દહન ક્રિયા માટે પ્રવાહી ફ્યુઅલ ઉપરાંત પુષ્કળ ઓક્સિજન પણ જોઈએ. અંતરિક્ષમાં હવા નથી એટલે રોકેટ પ્રવાહી ઓક્સિજનનું ભાથું પોતાની સાથે લેતું જાય છે. દહનની ક્રિયા થતી રહે છે તેમ બળતણ પ્લસ ઓક્સિજનની પારાવાર ઉર્જા છૂટી પડી બહાર ફેંકાય છે. દહન ન થાય ત્યાં સુધી તે ઉર્જા બળતણમાં રાસાયણિક બોન્ડ તરીકે જકડાયેલી રહે છે. દાખલા તરીકે ગોળની કણી મોંમાં નાખો એટલે શરીરને ગ્લુકોઝ મળે છે. ગ્લુકોઝના મૂળ ઘટકો અનુક્રમે કાર્બન, હાઇડ્રોજન તથા ઓક્સિજન છે. કેમિકલ બોન્ડ કહેવાતી સાંકળ થકી તે અણુઓ પરસ્પર બંધાયેલા હોય છે. ધારી લો કે સાંકળ શક્તિશાળી છે, ઉર્જા ધરાવે છે, એટલે 3 અણુનો બનેલો ગ્લુકોઝનો રેણુ તૂટતો નથી. પરંતુ આપણે શ્વાસમાં લીધો હોય તે ઓક્સિજન જેવો ગ્લુકોઝને મળે કે તરત દહન શરૂ થતા ગ્લુકોઝનું માળખું તૂટે છે. ઉર્જા પણ તરત ઉષ્ણતાના સ્વરૂપે મુક્ત થાય છે, જેને આપણે કેલરી તરીકે ઓળખીએ છીએ. કેલરી શરીરને ગરમાટો આપે છે. હવે મૂળ પ્રશ્નનો ખુલાસો કરીએ. મિન્ટવાળી પોલો અથવા મિન્ટો ખાધા પછી જીભને ઠંડક વર્તાય તેનો ભેદ એ કે રાસાયણિક દ્રષ્ટિએ તેનું દહન એક્ઝોથર્મિક નહીં પણ એન્ડોથર્મિક છે. એન્ડો બરાબર અંદરનું એટલે કે ભીતરી અને આંતરિક. મિન્ટ પોતાના કેમિકલ બોન્ડ જાતે ન તોડી શકે એટલે તેણે ઉષ્ણતાના સ્વરૂપે ઉર્જાને બહાર તરફ મુક્ત કરવાનો સવાલ જ પેદા થતો નથી. ઉલટું, દહનની ક્રિયા આરંભવા માટે તે બાહ્ય ઉર્જાને પોતાની અંદર ખેંચે છે. જીભ, તાળવું અને ગલોફામાં જે પણ ગરમાટો હોય તેને ખેંચી લે છે, માટે આપણને ઠંડક જણાય છે. એન્ડોથર્મિક પ્રતિક્રિયા ચાલતી હોય એ દરમિયાન એટલે કે મિન્ટ ખાતી વખતે, અગર તો ખાધા પછી તરત પાણીનો ઘૂંટડો ભરો ત્યારે તેની ઉષ્મા પણ તફડનચીનો ભોગ બન્યા વગર રહેતી નથી. પરિણામે સાદું પાણી પણ આઈસ કોલ્ડ લાગે છે. મેન્થોલ વનસ્પતિ જન્ય પદાર્થ છે. ફુદીનાના છોડના પાંદડાનો જે રસ કાઢવામાં આવે તેને સ્ફટિકનું સ્વરૂપ આપી તેના પાવડરનો મિન્ટમાં ભેગ કરાય છે.